अवधूत अत्यंतन श्री गुरुदेव परम पूज्य अश्विन भाई विनती करू कि हम ज्ञान अपने पीछे अपना मे पांच जन पर जो आ वस्तु पकड़ी जाए तो आज कार्यक्रम धन्य लिखा अवधूत चिंतन श्री गुरुदेव
संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः
पूज्य मां भगवती पूज्य श्री अरविंद परम पूज्य प्रातः स्मरणीय बापजी आप पावन पर्वना सूत्रधार मान्य डॉक्टर इंदु भाई मान्य श्री कुलीन भाई डॉक्टर इंदु भाई नो समग्र परिवार આજે આપણી વચ્ચે પધારેલ રંગલીલામૃતનું અવગાહન કરીને અવતરણ કરનાર આપણા સર્વેના પરમ વંદનીય પૂજ્ય ગોવિંદ કાકાના સુપુત્ર અને આ ગુરુ લીલામૃત અને રંગલીલામૃતની વ્યાસગાદીના સુખદેવજી એવા પરમ આદરણીય સંજયભાઈ અમારા માર્ગના અને હવે આપણા માર્ગના શ્રી અરવિંદ અને માતાજીના પણ એકનિષ્ઠ સાધક એવા અમારા પુરોધા પૂજ્ય ચંદ્રકાંતભાઈ બાપજી પારુલ દીદી આપ સર્વે પધારેલ સુગ્ન મુમુક્ષુ સાધક ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને યુવાન મિત્રો ભાણભૂતના આપણા આ માર્ગના બાપજીના એકનિષ્ઠ હનુમાન જેવા સેવક પૂજ્ય સીતારામ બાપજી પ્રતિદિન એમની ઉપસ્થિતિનો એક આદેશ અને આશ્લેષ આપણને આપી રહ્યા છે એમના ચરણોમાં પણ હું વંદન કરું બાપજીની સાધના એ ભગવાન કૃષ્ણની અનાસક્ત યોગની ઊંચાઈ છે મેં આપને મહાભારતની ગાંધારી સમજાવી પાપની વચ્ચે રહેવા છતાં પણ પવિત્રતા જાળવી શકાય સ્મશાનમાં રહેવા છતાં પણ ભાગવત ચેતનાના વૈભવને માણી શકાય આ ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ છે મિત્રો ભારતમાં જન્મ્યા છતાં આપણે આ રાષ્ટ્રની અસ્મિતાને અને આધ્યાત્મિકતાને ઓળખી નથી એનું નામ કળિયુગ છે કળિયુગના ત્રણ પ્રધાન લક્ષણ છે એક અજ્ઞાન બીજું મમત્વ અને ત્રીજો અહમ અજ્ઞાન છૂટી જાય મમત્વ છૂટી જાય અને અહમ છૂટી જાય તો કળિયુગ છૂટી જાય કળિયુગમાં માત્ર શ્રીમદ ભાગવત સમજાવે છે કે એક પગે ઉભેલો બળદ એ કળિયુગની અવસ્થાનો વ્યાસજીએ ભાગવતજીમાં કરેલો નિર્દેશ છે. કળિયુગ એવો યુગ છે કે જ્યાં માત્ર એક જ સત્ય એ આધાર આપી શકે છે. સત્ય સિવાય પ્રકૃતિ પીછાણાતી નથી, સત્ય સિવાય પ્રકૃતિ અનુભવાતી નથી, અને સત્ય સિવાય પ્રકૃતિ સાધન તરીકેનો ધર્મ પ્રગટ કરતી નથી. સત્ય નથી સમજાતું અને જીવાતું ત્યાં સુધી આપણે પ્રકૃતિના શિકાર બનીએ છીએ, અને સત્યનો અહેસાસ થઈ જાય, સત્યને પ્રગટ કરવાને માટેનો પરમાત્મા આપણને મોકો આપે ત્યારે સૌથી પહેલા આપણું અજ્ઞાન છૂટે છે. સત્ય પરત્વે આપણી ભક્તિ પેદા થાય, સત્ય પરત્વે આપણી નિષ્ઠા પેદા થાય, સત્ય પરત્વે આપણને આનંદની અનુભૂતિ થાય ત્યારે એક વિતરાગ અવસ્થાનો પ્રારંભ થાય છે. જૈન દર્શનના તીર્થંકરો તમામ રાજકુમાર હતા, એક પણ તીર્થંકર મજૂર નહોતો, એક પણ તીર્થંકર કારીગર નહોતો, એક પણ તીર્થંકર ભિખારી નહોતો, અને તે છતાં ઐશ્વર્ય અને વૈભવમાં જન્મેલા તમામ તીર્થંકરે જ્યારે કેવળ જ્ઞાનની દિશા પકડી ત્યારે તીર્થંકરોએ પોતાના રાજવૈભવનો ત્યાગ કરીને કેવળ જ્ઞાનને આત્મસાત કર્યું. આ રાજમાર્ગ છે. બાપજીએ 8 વર્ષની ઉંમરથી આ રાજમાર્ગનો સ્વીકાર કર્યો, અને આપણે જાણીએ છીએ અમારા ધનસુખભાઈ અવધૂત ગાથામાં આ સુપેરે પ્રગટ કરે છે, બાબુ તું લગ્ન કરી દે, બાબુ તું લગ્ન કરી દે, બાબુ તું લગ્ન કરી દે. જગતની જનેતાની અવસ્થાને પ્રાપ્ત કરનાર રૂપમાંબા પોતાના દીકરાને વિનવે છે કે બાબુ તું લગ્ન કરી દે, અને તું લગ્ન ન કરશે તો મને દાદી કોણ કહેશે, મને મા કોણ કહેશે, મારા માતૃત્વને કોણ પીછાડશે? બેટા, સંસારનો પ્રશ્ન છે, જીવનનો પ્રશ્ન છે, માનો પ્રશ્ન છે, અને બાબુ સમજાવે છે માને કે મારે લગ્ન નથી કરવા, મારે આ વિતરાગની દિશામાં જવું છે, મારે જીવનને કંઈક આપવું છે. જીવનના જીવનારે આ અવધૂતના પિંડને સ્વીકાર્યો છે, જે દિવસે રૂપમાંબાનો મોક્ષ થઈ ચૂક્યો, રૂપમાંબાના ઉદરમાં વિઠોબાએ સ્વયં જે મિનિટે પ્રવેશ કર્યો તે મિનિટે રૂપમાંબાનો મોક્ષ થયો. ભગવાન કૃષ્ણએ જે ક્ષણે પૂતનાની સામે પોતાની દ્રષ્ટિ માંડી અને નંદ રાજાનો લાલો જે દિવસે પૂતનાના ખોળામાં બેસીને પૂતનાનું સ્તનપાન કરવાને માટે પોતાની દ્રષ્ટિ ખોલે છે તે જ ક્ષણે પૂતનાનો મોક્ષ થઈ ગયો. રૂપમાંબાના ઉદરમાં જે ક્ષણે વિઠોબાએ સ્વયં સ્થાન પ્રાપ્ત કર્યું તે દિવસે અવધૂતની જન્મોત્રી નક્કી થઈ ગઈ, અને ભગવાન પંઢરીનાથે અવધૂતના પિંડનો સ્વીકાર કરી દીધો. પરમાત્મા જ્યારે પ્રકૃતિનો સ્વીકાર કરે ત્યારે અવધૂતિ સાધનાનું નિર્માણ થાય છે. જગતમાં આસક્તિ એમ પેદા થતી નથી, અને જગતમાં ભક્તિ પણ એમ પેદા થતી નથી, જગતમાં અનાસક્તિ પણ એમ પેદા થતી નથી, અને જગતમાં વૈરાગ્ય અને તપશ્ચર્યા પણ એમ પેદા થતી નથી. એની પાછળ પરમાત્માનો સંકલ્પ સાકાર થાય તો જીવનને પોઝિટિવ યા તો નેગેટિવ ગતિ પ્રાપ્ત થાય. નેગેટિવ ગતિ એ આપણા સંચિત કર્મોને નિવારવાને માટેનું પરમાત્માનું વૈજ્ઞાનિક અભિયાન છે, અને પોઝિટિવ ગતિ જીવનમાં પ્રાપ્ત થવી એ પરમાત્માની કરુણા છે. ભાગવતની આ મીમાંસા 10 એ 10 અવતારની અંદર ભાગવતના રચયિતાએ પ્રગટ કરી છે, પણ માનવીનું મન એને પામી નથી શકતું, એને સમજી નથી શકતું, અને મન જ્યાં સુધી પ્રકૃતિને સમજી નથી શકતું ત્યાં સુધી આત્મા એ પ્રકૃતિના ગુલામ તરીકે વર્તે છે એ જીવનનું કુરુક્ષેત્ર છે, અને આત્મા જ્યારે પ્રકૃતિના સ્વામી તરીકે વર્તે ત્યારે જીવનનું ધર્મક્ષેત્ર છે, જ્યાંથી ગીતાજીનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના કેન્દ્ર સ્થાને કર્યો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, ગીતાજીનો આ પ્રારંભ છે. ગીતાજી એ પરિપૂર્ણતાનો ગ્રંથ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે પરિપૂર્ણ પરબ્રહ્મની અવસ્થાએ એ કોલોક્વિલ તરીકે પ્રગટ કરી છે, મેં આપને ગઈકાલે સમજાય. અને ગીતાજીની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ પંડિત સાતવળેકરજી, જ્ઞાનેશ્વર મહારાજ, વિનોબાજી, ગાંધીજી, ડોક્ટર રાધાકૃષ્ણન, રાજગોપાલાચારી, શ્રી અરવિંદ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, આ બધાએ અને પશ્ચિમના અનેક વિદ્વાનોએ ગીતાજી ઉપર ભાષ્ય લખ્યા અને ગીતાજીના બધા જ અનુભવને સર્વશ્રેષ્ઠ અનુભવ કહ્યા. પણ એ સર્વશ્રેષ્ઠ અનુભવમાં પણ કળિયુગની અંદર માનવના ધર્મને પ્રગટ કરવાને માટે પ્રકૃતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન બતાવી શકે અને પ્રકૃતિના માધ્યમને પરિપૂર્ણ નિર્મળ સર્વશ્રેષ્ઠ ઊંચાઈ આપી શકે એવી જે અનુભૂતિ છે એને ગીતાજીની શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ ઉત્તુંગ અનુભૂતિ કહી, અને આ બધા જ વિદ્વાનોએ, સારસ્વતોએ, યુગ પુરુષોએ, જ્ઞાન પુરુષોએ અને તપસ્વીઓએ, આધ્યાત્મિક યુગ પુરુષોએ જે શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ અનુભવ તરીકે પ્રગટ કરી એ અનુભૂતિ છે. યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સજમી ન પ્રણશ્યતિ. અર્જુન જે બધાને મારામાં જુએ છે અને મને બધામાં જુએ છે તેનાથી હું ક્યારેય પણ અદ્રશ્ય થઈ શકતો નથી, એની સામે હું પ્રત્યક્ષ જ છું, એ મને પ્રત્યક્ષ પામી શકે છે. આપણા વેદાંત દર્શનમાં માયાના બે સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યા છે. માયા એટલે પ્રકૃતિ, માયા એટલે શક્તિ, માયા એટલે ગતિ, માયા એટલે દ્રશ્યમાન જગતની અવસ્થા, જેને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિગુણાત્મક પ્રકૃતિ તરીકે મમ માયા દુરત્યયા કહ્યું. આ મારી દુરત્યયા માયા છે, વિકૃત માયા નથી, મિથ્યા માયા નથી, નિરર્થક માયા નથી, અનર્થ કરનારી માયા નથી, દુરત્યયા છે. દુરત્યયા શબ્દ સમજવા જેવો છે. આપણને પ્રાપ્ત થયેલી આ પ્રકૃતિ એ નિરર્થક નથી, સંસાર નિરર્થક નથી, જીવન નિરર્થક નથી, પરમાત્માએ આપેલ સંચિત કર્મનો આ સરવાળો નિરર્થક નથી, આપણે એનો ભાગાકાર કરીએ છીએ તે નિરર્થક છે. જીવનનું અને સંસારનું ગણિત આપણને સમજાતું નથી. જે મેથેમેટિક્સ છે એ મેથેમેટિક્સમાં ફિગરનું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન આપણને સમજાતું નથી. એક એક ક્ષણનો જીવનાર માનવ 90 વર્ષ સુધી જીવે, કેટલી મિનિટોનો સરવાળો કરીને જીવે તે છતાં પણ એને એક મિનિટ સમજાતી નથી. જગતના તમામ વૈજ્ઞાનિકો અને તત્વવેત્તા એ મેથેમેટિશિયન હતા, અને જે મેથેમેટિશિયન છે એ જો ક્ષણને પામે અને ક્ષણના સમયને પીછાણે તો એ જીવનને ઓળખી શકે, અને જીવનને જે ઓળખી શકે તે જ પોતાની પ્રકૃતિને બદલી શકે. ભારત જ એવો દેશ છે મિત્રો કે જે દેશની અંદર સત્સંગને મહત્વ આપવામાં આવે છે, સામૂહિક રીતે કરવામાં આવતી સત્યની શોધ, તેનું નામ સત્સંગ. સત્સંગ એટલે કોઈ બાવાને અને બાપુને ગાદી પર બેસાડી દઈને તેને સાંભળવા, એનું નામ સત્સંગ નહીં. બ્રહ્માનંદની શોધ કરવાને માટેનો વૈજ્ઞાનિક પુરુષાર્થ, તેનું નામ સત્સંગ. બ્રહ્માનંદને પીછાણવાને માટેની વૈજ્ઞાનિક યાત્રા, તેનું નામ સત્સંગ. બ્રહ્માનંદને પીછાણવાને માટેની પ્રકૃતિની ગતિ, તેનું નામ સત્સંગ. અને તો જ મમ માયા દુરત્યયા એને આપણે યોગ માયા બનાવી શકીએ. મમ માયા દુરત્યયાને આપણે યોગની ઊંચાઈ અને લક્ષ્ય આપી શકીએ. મમ માયા દુરત્યયાને શ્રી અરવિંદ સમજાવે છે તે પ્રમાણે આપણે એનું ટ્રાન્સફોર્મેશન કરી શકીએ. અજ્ઞાન છૂટે મમત્વ છૂટે અને અહમ છૂટી જાય તો જે મમ માયા દુરત્યા છે એને યોગ માયાનું પરિમાણ પ્રાપ્ત થઈ જાય. આ ચોથા ડાયમેન્શનની સાધના છે. ત્રણ ડાયમેન્શન વાળી રિયાલિટી, થ્રી ડાયમેન્શનલ રિયાલિટી, એ થ્રી ડાયમેન્શનલ મટીને ફોર્થ ડાયમેન્શનમાં પ્રવેશે. અને ફોર્થ ડાયમેન્શનમાં પ્રવેશે ત્યાં ગીતાજીની જે આ સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે એ અર્જુન તરીકે જીવતા જીવતા, માનવ તરીકે જીવતા જીવતા, નર તરીકે જીવતા જીવતા નારાયણની અનુભૂતિ, એ આપણી માયાની પ્રાપ્તિ થઈ જાય, આપણી પ્રકૃતિની ઉપલબ્ધિ અને પ્રાપ્તિ બની જાય. ત્યાં માયા આપણી પ્રકૃતિની પ્રાપ્તિમાં અને ઉપલબ્ધિમાં બાધા ન બને, માયા આપણને સહયોગ આપે, માયા આપણો આધાર બની જાય, માયા આપણું સાધન બની જાય, ધર્મ આપણું સાધન બની જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે અર્જુન, તને મનના આ બીજા સ્વરૂપનો અહેસાસ થઈ જશે. મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહ, જે બંધનનું કારણ છે એ તારે માટે મોક્ષનું કારણ બની જશે. મેં આપની સમક્ષ એક પ્રતીકાત્મક રીતે આ સરવાળો કરી બતાવ્યો. પાટણની અંદર જૈન દર્શનના કલિકાલ સર્વજ્ઞ કહેવાયા. ક્યારે જાઓ પાટણમાં તો ભાનુ વિજયજી મહારાજ સાહેબનો આશ્રમ છે, અને ભાનુ વિજયજી મહારાજ સાહેબ એક પરમ સારસ્વત પુરુષ છે, જૈન દર્શનના અતિશય વિદ્વાન અને શ્રેષ્ઠ અનાશક્ત યોગી છે. ક્યારેક મળજો એમને. કળિયુગની અંદર સાચા સંત મળવા બહુ દુર્લભ છે, કળિયુગની અંદર સાચા સાધુ મળવા બહુ દુર્લભ છે, અને કળિયુગની અંદર આ વ્યાસપીઠને ગૌરવ આપે એવા પ્રકારનું ભાગવત જ્ઞાન પ્રગટ કરનાર પણ બહુ દુર્લભ છે. અજ્ઞાની મનુષ્ય, લાલસામાં મુકાયેલો માનવ અને વાસનામાં મુકાયેલો યુવાન, એ માત્ર રૂપ રંગ ગંધ અને આસક્તિ પાછળ ગાંડો થાય છે અને એને માનસિક હડકવા પેદા થાય છે. આજે સમાજમાં જે ચાલી રહ્યું છે એ આ વાસ્તવિકતા છે. અને એ કળિયુગમાંથી મુક્તિ મેળવવી એનો અર્થ મમ માયા દુરત્યામાંથી મુક્તિ મેળવવી. એ કળિયુગને બદલવો એનું નામ કલાકોના સમયમાંથી સર્વશ્રેષ્ઠ ક્ષણની પ્રાપ્તિ કરવી. અને કળિયુગને બદલવો એનો અર્થ સાંસારિક સાધના અને સાંસારિક લાલસામાંથી અવધૂતી સાધનાની દિશા પકડવી, જે બાપજીએ 8 વર્ષની ઉંમરે પકડી. બાબુ તું લગ્ન ન કર તો મારું શું થશે? અને બાબુએ રૂપમાંબાને ખાતરી આપી કે માં તું ખાતરી રાખજે, તું મારા સંતાનની દાદી ન બને, તું મારા સંતાનની માં ન બને, તું મારા સંતાનની માતા ન બને તો કઈ નહીં, પણ હું એવું કરી બતાવીશ કે તું જગતના સંતાનોની જનેતા બની જઈશ. અને જગતના સંતાનોની જનેતા બની. આ યુનિવર્સલ કોન્શિયસનેસ, ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસને આપણે આસક્તિપૂર્વક ચાહીએ છીએ, પીછાણીએ છીએ, યુનિવર્સલ કોન્શિયસનેસનો આપણને અંદાજ નથી આવતો. રાધા શબ્દને ઉલટાવી નાખો એ ધારા બની જશે, અને ધારા ચૈતન્યની ઉપરથી આખી ને આખી નીચે ઉતરે ત્યારે મમ માયા દુરત્યયા, એ મમ માયા દુરત્યયા એ પ્રકૃતિનું રૂપાંતર કરે. અને પ્રકૃતિનું રૂપાંતર કરનારી જે ધારા, ચૈતન્યની જે ધારા, તેને શ્રી અરવિંદે અતિ મનસ નામ આપ્યું છે. એ અતિ મનસની ચેતના પૃથ્વીની ચેતનાને 1956ની 29મી ફેબ્રુઆરીએ સ્પર્શે છે, અને તે ચેતના આજે પણ અવતરિત થઈ રહી છે. એ ચેતના પૃથ્વીની ધરતીને પવિત્ર કરી રહી છે. આ કળિયુગની સમાપ્તિનો સમય છે. લાખો વર્ષ ચાલનારો કળિયુગ તેને શ્રી અરવિંદની સાધનાએ સમર્પિત સાધનાએ સમાપ્ત કરી દીધો. અને બાપજીએ પોતાના જીવનની અંદર એ સાધનામાંથી જે નિષ્પત્તિ થાય અને આપણને સ્મશાનની અંદર પણ વૃંદાવનનો અનુભવ થાય એવા એવી ભગવાન કૃષ્ણની કોન્શિયસનેસને મમ માયા દુરત્યાનું રૂપાંતર કરીને યોગ માયા તરીકે અનાસક્ત યોગમાં પ્રગટ કરી બતાવી એ અવધૂતિ સાધના છે. ખૂબ વિચાર કરજો. 7 દિવસમાં તમારી આગળ હું આ સમન્વયના સૂત્ર મૂકી જાઉં છું, એના પર વિચાર કરજો. અને આપણા યુવાનોને, આઈટીના અને કમ્પ્યુટરના તજજ્ઞોને આવતીકાલે આ મોબાઈલ ઉપર, કમ્પ્યુટર ઉપર અને ઇન્ટરનેટની ઉપર આ બધા સત્યો જોવાના મળશે પ્રત્યક્ષ. તે દિવસે આપણા દાંત પડી ગયા હશે, વાળ ધોળા થઈ ગયા હશે, આપણાથી ચલાતું ન હશે, અને મરવાને વાંકે આપણે ખાટલામાં પડીને જીવી રહ્યા હોઈશું. પણ આપણે જો શ્રેષ્ઠ કાર્ય કરીને આપણા યુવાનોને આ વાત આપણી યુવાનીના દિવસોમાં સમજાવી હશે, તો માવો મસાલો અને માણેકચંદ ખાનાર યુવાન તે દિવસે આ ઇન્ટરનેટની ઉપર રંગ અવધૂતના દર્શન કરી શકશે. આ તે કોન્શિયસનેસ છે. તમારી સામે ચિત્ર મૂકેલું છે, તમને આપેલી ચોપડીમાં પણ એ ચિત્ર ડોક્ટર સાહેબે પ્રકાશિત કર્યું છે બાપજીના ચિત્રની સાથે. આ પોંડિચેરીનો એક્સપિરિયન્સ છે. રંગ અવધૂત પરિવારના એક સમર્પિત સાધકે પહેલી વખત પોંડિચેરીની ધરતીનો સ્પર્શ કર્યો. એ પોંડિચેરીની ધરતીના સ્પર્શમાં માતાજીએ જે આશીર્વાદ વર્ષાવ્યા, એ આશીર્વાદનો આ પ્રત્યક્ષ પુરાવો છે. એક દિશામાં સાચું ચાલવું, એક ક્ષણની અંદર જીવન યથાર્થ રીતે જીવવું અને એક ક્ષણને પીછાણવી, એમાં જગદંબા શું આપી શકે. રૂપમાંબાએ મૂળી ફોઈને શું નહીં આપ્યું. રૂપમાંબાએ એની સેવા કરનારને શું ના આપ્યું. રૂપમાંબાએ અવધૂતને શું ના આપ્યું. અને આટલી ઊંચી કક્ષાની કૃષ્ણ કોન્શિયસનેસની આત્મસાત કરનારી અધિમનસની ચેતનાને, ભગવાન કૃષ્ણના સ્વરૂપને જીવનના આખા આયુષ્ય દરમિયાન જીવનારને પણ કહેવું પડ્યું કે રૂપમાંબા ઇઝ માય સુપ્રીમ કોર્ટ. આ મારી માં એ સુપ્રીમ કોર્ટ છે, એનો આદેશ મારે પણ શિરોધાર્ય છે. આ જગદંબા વર્લ્ડ મધર, શ્રી અરવિંદે લખ્યું વર્લ્ડ મધર નાવ ઇન હર એરોઝ, એ માતૃત્વ એમાં પ્રગટ થાય. અને એ માતૃત્વને રંગવદૂત બાપજીએ પણ માતા અને પિતાની હેસિયતથી શ્રી રંગ પરિવારનું સંવર્ધન કર્યું. માતા અને પિતા તરીકે રંગવદૂત બાપજીએ રંગ પરિવારનું યોગક્ષેમમ વહામ્યમ કર્યું, પ્રાર્થના કરી. દ્રષ્ટાંતો રંગલીલામૃતમાં ગોવિંદ કાકાએ સુપેરે પ્રગટ કર્યા છે. અનેક દ્રષ્ટાંતો, દૂર રહીને પણ જેણે પોકાર કરી અવધૂત ત્યાં પણ પહોંચી ગયો, દૂર રહીને પણ એને બોલાવ્યો અવધૂતે તેનું કામ કરી દીધું, દૂર રહીને પણ દત્તભાવની ગાઈ અવધૂતે એને સંજીવની જડીબુટ્ટી ત્યાં જઈને આપી દીધી. યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમ એન પ્રણશ્યતિ. એને ઇંગ્લેન્ડમાં જવામાં પણ કોઈ વાંધો નહીં, એક જ સ્વરૂપે. અને હિન્દુસ્તાનની અંદર પણ નારેશ્વરમાં બિરાજા છતાં પણ એ બીજા સ્વરૂપે જઈને એના ભક્તોના કામ કરે અને ભક્તોને પોતાનો અહેસાસ આપે. કારણ કે આ ચેતના એ બિયોન્ડ ટાઈમ અને બિયોન્ડ સ્પેસની ગતિ કરી શકે છે. કારણ કે મમ માયા દુરત્યાનો શિકાર નથી, એ યોગ માયાનો સ્વામી છે. એનું નામ અવધૂતિ સાધના. આ મનની ચેતનાની ઉપરની ગતિ છે. ગાંધારીના સતીત્વનું પ્રાગટ્ય છે. જીવન ગાંધારી તરીકેનું જીવવા, પાપની વચ્ચે જીવવા, પરિમાણોની વચ્ચે જીવવા, મર્યાદાઓની વચ્ચે જીવવા, ફરિયાદ નહીં કરવાની. મારો સંસાર આવો છે, મારું કુટુંબ આવું છે, મારા સંબંધીઓ આવા છે, મારા સગાવાલા આવા છે, મારા સંજોગ આવા છે, અને બધું પરમાત્માએ સુપેરે શ્રેષ્ઠ આપ્યું હોય તો મારા ગ્રહો આવા છે, એવી ફરિયાદ નહીં કરવાની. માત્ર ને માત્ર પ્રકૃતિને પીછાણવાને માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે તું મને એક દ્રષ્ટિ આપી છે ભગવાન, એક કૃપા કરી દે, એક ક્ષણ તો એવી આપ કે જે દિવસે હું તારી લીલાને પામી શકું અને તારી લીલાને પીછાણી શકું. તે મને મન આપ્યું, તે મને પ્રકૃતિ આપી, પ્રાણ આપ્યો, તે મને શરીર આપ્યું, તે મને આ ત્રિવેણી આપી, ભગવાન તું એને તીર્થ તો બનાવી દે. આયુષ્ય માત્ર આહાર નિંદ્રા ભય અને મૈથુનને માટે નથી, આ આયુષ્ય પરમાત્માની દિશામાં ગતિ કરવાને માટે છે. જીવનનો ધર્મ એ પરમ ચેતના તરફની ગતિ છે, અને જેની ગતિ નથી તેને જીવનની અંદર જન્મો જીવવા છતાં પણ અવગતિની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાન દૂર થઈ શકે, મમત્વ પણ દૂર થઈ શકે, અહમ પણ દૂર થઈ શકે, પણ આ પાટા છૂટી જાય તો એ પ્રકૃતિને બદલવાને માટે, એ જળતાની માટીને બદલવાને માટે શ્રી અરવિંદે આ ચેતનાનું અવતરણ કરાવ્યું, જેથી કાશ્મીરથી કન્યાકુમારીને કાઠિયાવાડથી કલકત્તા સુધીનો આ જમીનનો ટુકડો એ આવતીકાલે જગતગુરુ બની જાય. ભારતનું આધ્યાત્મ આવતીકાલે આઈન્સ્ટાઈનની ઉપરની રિલેટિવિટી બની જાય. ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર. આઈન્સ્ટાઈને બતાવ્યું મેટરનું સત્ય, અને શ્રી અરવિંદ સત્ય બતાવે છે કે આ મેટર માત્ર ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર સુધી મર્યાદિત નથી, આ મેટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ છે. આ ઇન્ફિનિટ છે. રંગ અવધૂત બાપજીએ 8 વર્ષે મેટર બદલવાની સાધના કરી અને કડવા લીમડાને મીઠો કરી દીધો, એણે બુચિયાને 11 કરતો કરી દીધો, અને એણે ગરોળીની વાણી પણ પોતે લીમડાના ઝાડ નીચે બેસીને સાંભળી. આ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમેન પ્રણશ્યતિ. આ 3 ડાયમેન્શનલની ઉપરની 4th ડાયમેન્શનલ રિયાલિટી. કઈ ઘટના કાલ્પનિક છે? ભગવાને પૂતના મારી જરાસંગ માર્યો, શિશુપાળ માર્યો, એ તો 5000 વર્ષ પછીની કથા આપણે સ્વીકારી, પણ આ વ્યથા તો આપણે જોઈ. બાપજીએ જે પ્રગટ કર્યું એને આપણે જોયું, મોદી કાકાએ જોયું, દાસ કાકાએ જોયું, પ્રેમ અવધૂતજીએ જોયું, એના સાક્ષી છે આપણી વચ્ચે. આ વાર્તા નથી, સામાન્ય ઘટના, પણ એ ચેતનાનું વૈજ્ઞાનિક સૂત્ર છે. આઈન્સ્ટાઈન જાણે કે ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર એટલે શું, અને યુનિવર્સલ કોન્શિયસનેસને ધારણ કરનાર, કૃષ્ણ કોન્શિયસનેસને ધારણ કરનાર, અધિમનસની કોન્શિયસનેસને ધારણ કરનાર એ અવધૂત જાણે કે મારી લીલાની પાછળ શું ગતિ છે. એનું અજ્ઞાન છૂટી ગયું, એનું મમત્વ છૂટી ગયું, એનો અહમ છૂટી ગયો, અને આ પ્રકૃતિ બદલાય, અને પોતાની બદલાઈ પ્રકૃતિના કેન્દ્રનું નો વ્યાપ વ્યક્ત કરવા થકી નારેશ્વરના સ્મશાનની પ્રકૃતિ પણ બદલાઈ, અને સ્મશાનની માટીએ તીર્થક્ષેત્ર બની ગઈ. તો શ્રી અરવિંદે ઉતારેલી આ ચેતના આવતીકાલે આ દેશમાં સતયુગનું નિર્માણ કરશે, અને ડીએનએ બદલાશે, જીનેટિક્સ એન્જિનિયરિંગ બદલાશે, માતાના ઉદરની અંદર એ અણુ બદલાશે, અને અણુ બદલાતા આવતીકાલે જે નવી પેઢી આપણે ત્યાં પ્રગટ થશે એ જ્ઞાન વિજ્ઞાન તત્વજ્ઞાન અને જીવનના સર્વોચ્ચ સત્યને ધારણ કરનારી દેવ માનવોની પેઢી હશે. અને એ દેવ માનવોની પેઢીને માટે બાપજીએ શબ્દ વાપરો તપસી, અને શ્રી અરવિંદે શબ્દ વાપરો ડેમી ગોડ. આવતીકાલ છે આપણી, અને આવતીકાલનો સર્જનહાર છે. ભગવાન કૃષ્ણના યુગની અંદર રહી ગયેલા કાર્યને પરિપૂર્ણ રીતે એણે અર્જુનને વિરાટનું દર્શન કરાવ્યું, અને વિરાટનું દર્શન ધૃતરાષ્ટ્ર પણ કરી શકે એવા પ્રકારના યુગનું નિર્માણ કરવાને માટે શ્રી અરવિંદે સાધના કરી, અને બાપજીએ તે સાધના નારેશ્વરની ધરતી પર કરી. પીછાણવું જોઈએ, આ પકડાવવું જોઈએ, અને જીવવું જોઈએ. આ જીવવાનો માર્ગ છે, વાર્તા કરવાનો માર્ગ નથી. આ જીવવાનો માર્ગ છે, કર્મકાંડનો માર્ગ નથી. આ જીવવાનો માર્ગ છે, અને સાચું કર્મકાંડ એટલે સ્પિરિચ્યુઅલ એક્શન, એ સાચું કર્મકાંડ. બ્રાહ્મણ બોલે કે કંકુ ચડાવો, કંકુ ચડાવ્યું, ચોખા ચડાવો, ચોખા ચડાવ્યા, 5 વખત આરતી ઉતારો, તે કે 5 વખત આરતી ઉતારી, અને તે દરમિયાનમાં આપણું મન તો 150 જગાએ ભમે. ડી કોન્સન્ટ્રેશન, ત્યાં એ કરેલું મિકેનિઝમ બની જાય છે, એ મિકેનિકલ એક્શન બની જાય છે. શ્રી અરવિંદ કહે છે કે મન જો સ્થિર થઈ જાય, મન જો પવિત્ર થઈ જાય, મન જો કોન્સન્ટ્રેટેડ થઈ જાય, મન જો નોન રિએક્શનરી બની જાય, મન જો ડિટેચ્ડ બની જાય, અવધૂતિ બની જાય, તો મન શું કરે? તે કે મન એ આપણને એક ક્ષણનો અહેસાસ કરાવે, અને તે ક્ષણનો અહેસાસ કરાવે તે વખતે આપણું મિકેનિકલ એક્શન, પ્રકૃતિના ગુલામ તરીકેનું એક્શન એ માસ્ટર એક્ટ બની જાય, એ આત્માનું એક્શન બની જાય, એ સાયકિક એક્શન બની જાય, એ સાયકિક વેલોસિટી બની જાય, એ ટોટલ વેલોસિટી બની જાય, એ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી બની જાય. આ વિજ્ઞાન છે, વાર્તા નથી. એ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી બની જાય, અને માટે બાપજીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી ધારણ કરી તો હરિદ્વાર જઈને એને પોતાનો દેહ છોડ્યો, જેના એધરણે વર્ષો પહેલા આપી દીધેલા. અને ખૂબ ઈચ્છા હતી તપસીને સાથે લઈ જવાની બાપજીની. મારો પાર્ષદ, મારો પ્રિય સખા, મારો પ્રિય મિત્ર, મારો પ્રિય સેવક, મારું જ પ્રિય પાત્ર, આ પ્રેમ છે. સખાભાવની ભક્તિ છે કુષ્ટિ દર્શનમાં વલ્લભાચાર્યજીએ જેને કહી તે. અને બાપજીએ પોતાના પરિવારને કેટલો પ્રેમ કર્યો અને એટલો પ્રેમ કર્યો કે એ પ્રેમ જીવંત રહે, એ પ્રેમ શાશ્વત રહે, એ પ્રેમ સંસારમાં પણ પ્રગટ થાય અને એક એક સંસારી રંગ પરિવારના અને માનવ પરિવારના તમામ માનવીઓ એ પ્રેમને આવતીકાલે પણ જીવી શકે. એટલા માટે બાપજીએ રિલેટિવિટીની, ચોથા ડાયમેન્શનલની રિલેટિવિટીનું આ સૂત્ર આપ્યું, પરસ્પર દેવો ભવ, તું તારા દેવત્વને પીછાણ, પણ તારા દેવત્વને પીછાયા થકી તેના પ્રતિબિંબ સમાન તારી સામેના પાત્રના પણ દેવત્વને પીછાણ, તો જે આત્મીયતા પેદા થશે એ આત્મીયતા જ તારી સંસારમાં સાધના બની જશે, એ તારી અવધૂતી સાધના બની જશે. પશુ પક્ષી, જ્ઞાત જાત, ઊંચ નીચ, પસંદગી અને નાપસંદગીના તમામ માનવના દેવત્વને તું આત્મસાત કરી શકશે તો ગીતાજીનો સર્વશ્રેષ્ઠ અનુભવ તે તારી ધરોહર બની જશે. આ બાપજીનું વિજ્ઞાન છે અને તે વિજ્ઞાનને જીવવાની સાધના એ અવધૂતી સાધના છે. ગાંધારીએ સંકેત આપેલો સતી તરીકે કે કૃષ્ણ ત્યાં કુરુક્ષેત્ર કરાવ્યું અને ત્યાં કુરુક્ષેત્ર કરાવ્યું જ્ઞાનેશ્વરીમાં એનો નિર્દેશ કરવામાં આવ્યો. જ્ઞાનેશ્વરે આ જ્ઞાનેશ્વરીમાં સંકેત કર્યો. કૃષ્ણ પણ કોઈનો ઋણી રહેતો નથી અને તે વાત અવધૂતે કૃષ્ણના અવધૂત તરીકેના જન્મની અંદર પ્રગટ કરી દીધી. વાલીને મારનાર રામ એ પણ કૃષ્ણ હતો જે કૃષ્ણને પારધીએ માર્યો. અને ગાંધારીએ કૃષ્ણની સામે ફરિયાદ કરી કે તે આ કુરુક્ષેત્ર રચ્યું ને હું પાપ નહીં કરનાર, મેં કોઈ પાપ કર્યું નથી, તે મને કઈ સજા કરી, શેને માટે સજા કરી, કયા પાપની સજા કરી. અને ત્યાં કૃષ્ણએ મનોમન સંકલ્પ કર્યો હશે કે કઈ નહીં, હું વૈભવનો સ્વામી, સોનાની દ્વારિકાનો માલિક, 14 ભુવનનો ધણી, એ આવતા જન્મમાં એવી રીતે જીવી બતાવીશ કે સંસારનો ત્યાગ કર્યા વગર પણ સંસારને પવિત્ર કરવાને માટે, સંસારને પાત્ર બનાવવાને માટે, સંસારને આત્મીયતાથી સભર બનાવવાને માટે, સંસારને સ્વર્ગ બનાવવાને માટે હું મારું જીવન સમર્પિત કરવાનું દ્રષ્ટાંત જગતની સામે મૂકી જઈશ, એ રંગ અવધૂત બાપજીની આ જન્મની વિતરાગની સાધના છે. પણ એને પીછાણવી હોય, જીવવી હોય અને પ્રસાદ પામવો હોય તો આપણે પણ એને આપણા યોગ માયાના સંદર્ભની અંદર જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. સંસાર છોડવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ. સંસારમાં રહીને કેટલાય એના બાપજીએ લગ્ન કરાવ્યા, કેટલાય કુટુંબોની અંદર બાપજીએ દાંપત્યની અંદર એ માધુર્ય પેદા કર્યું, કેટલાય યુવાનોને બાપજીએ સાચી દિશાનો આ રાહ બતાવીને સંસારને સ્વર્ગ બનાવવાને માટેની ગતિ આપી, કેટલા દ્રષ્ટાંત છે આપણી પાસે. કેમ છે કે માટી પવિત્ર કરવા થકી જીવન પવિત્ર બને અને જીવન પવિત્ર કરવા થકી મન પવિત્ર બને અને મન પવિત્ર કરવા થકી મનની ભૂમિ ઉપર આવી શ્રેષ્ઠ ઉપરની ચેતનાનું અવતરણ થતા આપણને દેવ માનવ બનવાનું આ માનવીય જીવનની અંદર સદભાગ્ય પ્રાપ્ત થાય. આ લોજિક છે, પણ માત્ર લોજિક એરિસ્ટોટલનું નથી. શ્રી અરવિંદે લખ્યું, ડિવાઇન લોજિક ઇઝ ઓલવેઝ સુપિરિયર ટુ હ્યુમન લોજિક. આ ડિવાઇન લોજિક છે, આ ડિવાઇન મેથેમેટિક્સ છે. હેમચંદ્રાચાર્ય સુરીજીની મેં આપની આગળ વાત કરી છે. કલિકાલ સર્વજ્ઞ કહેવાયા, જૈન દર્શનના સર્વે સર્વા જેના સોનાની સાહિત્ય લખેલા ભોજપત્રો આજે પણ મોજૂદ છે પાટણના મ્યુઝિયમની, પાટણના એ જ્ઞાન ભવનમાં, પાટણમાં જ્ઞાનનો ખજાનો છે. ગુજરાતની એક સમયની રાજધાની હતી, ગાંધીનગર તો ગાંધીનગર છે. કનૈયાલાલ મુનશી પાટણની પ્રભુતા ગાય છે, જ્યાં જ્ઞાન અને વિજ્ઞાન તપશ્ચર્યા આરાધના વિતરાગ એ રાજાનું લક્ષ્ય હતું, સમ્રાટનું લક્ષ્ય હતું. સિદ્ધરાજ જયસિંહને મીનળ દેવી સમજાવી શકે કે દીકરા સોમનાથ પર વેરો નહીં નંખાય, યાત્રા કરનારની પાસેથી ટેક્સ નહીં લેવાય, યાત્રા કરનારને મદદ કરાય સહાય કરાય એ રાજાનો ધર્મ છે. એ ચાણક્યની રાજનીતિ હતી, એ પાટણમાં જ્ઞાન ભંડાર છે. જગતના કોઈ શહેરમાં મિત્રો આવો જ્ઞાન ભંડાર નથી, દુનિયાના કોઈ શહેરમાં. હેમચંદ્રાચાર્ય સુરીજીએ સોનાની સાહીથી લખેલા ગ્રંથો ત્યાં છે, આજે વાંચનાર કોઈ નથી. આવતીકાલના જગતના વૈજ્ઞાનિકો આવશે અને બધાને વાંચશે, અને વાંચીને એમાંથી જે જ્ઞાનની પ્રાપ્તિ અને ઉપલબ્ધિ થશે એ આ દેશને તક્ષશિલાને નાલંદા બનાવી દેશે. એવો યુગ આવી રહ્યો છે, અને તે યુગના નિર્માણ માટે રંગ અવધૂત બાપજી આપણને સૂત્ર આપ્યું છે, પરસ્પર દેવો ભવ. હિન્દુસ્તાનને માટે કોઈ પારકો નથી, હિન્દુસ્તાનને માટે જ્ઞાન પોતાનું છે, હિન્દુસ્તાનને માટે અધ્યાત્મ પોતાનું છે, હિન્દુસ્તાનને માટે સત્ય પોતાનું છે. જેણે જ્ઞાનની સત્યની અને આધ્યાત્મની આરાધના ગમે તે સ્વરૂપમાં કરી તે હિન્દુસ્તાની છે, અને તે હિન્દુસ્તાનનો વતની છે, એ બાપજીના પરસ્પર દેવો ભવનો અર્થ છે. પણ એ પ્રકૃતિમાંથી નીપજે, આર્ટિફિશિયાલિટીથી નહીં, કહેવા માત્રથી નહીં. આપણી પ્રકૃતિ બદલાય, અને આપણી પ્રકૃતિ એ ડીકોન્સન્ટ્રેશનમાંથી કોન્સન્ટ્રેશનમાં પરિણમે, એટેચમેન્ટમાંથી ડિટેચમેન્ટમાં પરિણમે, એ રિએક્શનમાંથી કન્ડિશનિંગમાંથી એ રિસ્પોન્સમાં પરિણમે, અને રિએક્શનમાંથી સરેન્ડરમાં પરિણમે, સમર્પણમાં પરિણમે, તો આપણને આ પ્રાપ્ત થાય. નમસ્કાર મહામંત્રનું આ વિજ્ઞાન છે. શ્રી કૃષ્ણ શરણમમ પુષ્ટિ સંપ્રદાયનું આ પરમોચ્ચ સત્ય છે, અને બાપજીના પરસ્પર દેવો ભવની આ અનુભૂતિની અંદર રહેલી જીવનની શ્રેષ્ઠ ગતિ છે. તમારી આગળ અમે સમન્વય એટલા માટે કર્યો કે આપણને બાપજીની ઊંચાઈ ખબર પડે. જગતમાં સર્વશ્રેષ્ઠ રીતે સ્વીકારાયેલા આ સત્યો એ બાપજીની અવધૂતિ સાધનાનો પાયો છે, અને માટે આ સૂત્ર આપવામાં આવ્યું. સુખી દર્શનમાં બીજું દર્શન બતાવું. સુફી દર્શનમાં એક સત્ય છે, ગુરુ પોતાના શિષ્યને કહે છે કે બેટા મારી સાથે ઉપર ચાલ, કે ગુરુજી આટલી ઊંચાઈ પર ન જવાય, હું કેવી રીતે આવું? આટલી ઊંચાઈ પર મારથી ચડાય નહીં. તો કે નહીં બેટા, તું ઉપર ચાલ, તારે બીજું કઈ કરવાનું નહીં, તારે મારે પગલે પગલે ચાલવાનું. આપણે બાપજીને પગલે ચાલી તો જુઓ. જે જગ્યાએ બેઠા છે તે જગ્યાએ નરેશ્વર પેદા થઈ જશે, જે જગ્યાએ બેઠા છીએ તે જગ્યાએ અવધૂત પેદા થઈ જશે. મધર કેમેરામાં આવે છે, આ ચેતના ડોક્ટર સાહેબના કેમેરામાં આવી છે. પહેલી વખત પોંડિચેરીની ધરતી પર પગ મૂકનાર રંગ પરિવારના ડોક્ટરને માતાજી આપેલી આ પ્રસાદી છે, જે એમણે તમને બધાને પ્રાપ્ત થાય એ પરસ્પર દેવો ભવની ભાવનાથી અહીંયા પ્રકાશિત કરી, અને કાર્ડ પણ તમારે ઘેર સામે ચાલીને મોકલી આપ્યો. શ્રી અરવિંદે લખ્યું અને માતાજીએ સમજાવ્યું કે તું એક ડગલું મારી સામે ચાલ, તારી સામે 60 ડગલા ચાલીશ. તમારે ઘેર તો આ ચેતના પહોંચી ગઈ, કઈ જાણતા નથી આપણે, જરૂર પણ નથી, પણ એ ચેતનાનો પ્રસાદ એને અહીંયા સાંભળવા આવ્યા તેને પણ મળ્યો, અને ન સાંભળવા આવ્યા તેને ઘેર પણ ડોક્ટરે મોકલી આપ્યો. આપણે તો મૂર્તિની પૂજા કરનાર સમાજ છીએ, ચિત્રની પૂજા કરનાર સમાજ છીએ, આકૃતિની પૂજા કરનાર સમાજ છીએ, પ્રતિબિંબને પૂજા કરીને બિંબને પામનાર સમાજ છે, અને તે વિજ્ઞાન છે. મેં ગઈકાલે અંબુભાઈની વાત આપણે સમજાવી, મેટર ઇઝ અ મટરીઅલાઇઝ્ડ સ્પિરિટ એન્ડ સ્પિરિટ ઇઝ અ સ્પિરિચ્યુઅલાઇઝ મેટર. આ સ્પિરિચ્યુઅલાઇઝ મેટર છે, એ સ્પિરિચ્યુઅલાઇઝ મેટર તમારે ઘેર પ્રસાદ તરીકે મોકલી આપી સામે ચાલી, અને જાણો જો આ રીતે મળાવીને તમારે ઘેર તમારી પૂજામાં અને સાધનામાં મૂકજો, રંગ અવધૂત બાપજી અને માતાજીનો સમન્વય થઈ જશે અને તમારા કુટુંબ ઉપર મધરની આ ઉતરતી ચેતના, એ ચેતનાની પ્રસાદી પણ તમારા પરિવારને અને તમારી નવી પેઢીને ઇન્ટરનેટ અને કમ્પ્યુટરના માધ્યમ દ્વારા આવતીકાલે કાંઈ કર્યા વગર એક પણ વાર દત્તબાવની ન બોલી હશે આપણા પરિવારમાં કોઈ આપણા સંતાને, તો તેને પણ અવધૂતની અને માતાજીની આ પ્રસાદી આવતીકાલે 100% પ્રાપ્ત થઈ જશે. ભગવાન આપણી પાત્રતા જોતો હોય તો ક્યારેય પણ આપણને મળે નહીં, પણ એ આપણી પાત્રતા જોતો નથી, એ આપણી પવિત્રતા પણ જોતો નથી, એ માત્ર ને માત્ર આપણી છુપાયેલી ક્યાંય એક ક્ષણને માટેની નિષ્ઠા જુએ છે. અને એક ક્ષણને માટેની પણ જો એ નિષ્ઠા આપણી પ્રગટ થઈ ગઈ તો ભગવાન તેનો હાથ પકડે છે. વાલિયાનો એને હાથ પકડો, જેસલ જાડેજાનો એને હાથ પકડો, રવિદાસ ચમારનો એને હાથ પકડો, ભલભલા પાપીઓનો પણ એને હાથ પકડો અને રાવણનો પણ એને હાથ પકડો. રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ એનું આખું સૈન્ય આપણે મારી નાખ્યું અને રાવણ પણ હમણાં મરવાનો, પણ જગતનો શ્રેષ્ઠ માનવ છે વાલ્મીકીજીએ, વાલ્મીકી રામાયણમાં નહીં, જગતનો આ શ્રેષ્ઠ માનવ છે, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છે, 33 કોટી દેવતા જેની ચાકરી કરે છે એવું જ્ઞાન અને વિજ્ઞાન એ રાવણે આત્મસાત કરેલું છે, તું એની પાસે જા અને શ્રેષ્ઠ રાજનીતિ શીખી લાવ, આવતીકાલે રામ રાજ્યમાં એની જરૂર પડશે, આવતીકાલના શાસનમાં એની જરૂર પડશે. અને રામચંદ્રજીનો મોકલેલો લક્ષ્મણ એ મૃત્યુ પામવાને માટેની તૈયારી કરતા રાવણની સામે જાય છે, રાવણના માથા પાસે ઉભો રહ્યો અને જઈને કહે છે કે મારા રામે મને મોકલો, મેં તને નહીં ઓળખું. અરે આખો આટલો વખત લઈડો તું તેમ તને દેખાતું નથી, તેમ મને નહીં ઓળખ્યો. કે નહીં, મેં તને ઓળખ્યો નથી, મારા મનના જ્ઞાનની ઊંચાઈની અવસ્થામાં જો તું ઉભો રહે તો હું તને ઓળખી શકું. માઇન્ડની ફ્રિકવન્સી બીજાના માઇન્ડ સાથે સ્થિર થાય તો વિચારોનું સાયુજ્ય પેદા થાય, ચેતનાની ફ્રિકવન્સી ચેતના સાથે સ્થિર થાય તો આત્મીયતા પેદા થાય, અને ભગવાનની ચેતના સાથે આપણા આત્માની ચેતનાની વેવલેન્થ એક થાય તો ભગવાન આપણને આ જન્મની અંદર મળી જાય. પાછો આવ્યો રામે, પૂછ્યું કેમ પાછો આવ્યો? તો કે રાવણે તો મને કઈ આપ્યું નહીં, ઉલટું ઉપરથી આ જાતનો ઠપકો આપ્યો. તો કે તું ક્યાં ઉભો રહ્યો હતો? તો કે હું રાવણના માથાની સામે ઉભો રહ્યો, એની નજર સામે, કે એની નજર મારા પર પડે, મરતા મરતા કદાચ નજર બી ઝાંખી થઈ ગઈ હોય ને મને ન જોઈ શકે. તો કે ના, તું જઈને એના પગ પાસે ઉભો રહે. મહાભારતમાં અર્જુન જ્યાં ઉભો રહ્યો હતો એ વાત રામાવતારની અંદર પણ છે, એના પગ પાસે જઈને ઉભો રહે. ત્યાં કૃષ્ણના પગ પાસે ઉભા રહેવાની ગતિ છે, અહીંયા રાવણના પગ પાસે ઉભા રહેવાની ગતિ છે. ત્યાં પુણ્યશાળીના પગ પાસે, શ્રેષ્ઠ પરમાત્માના પગ પાસે ઉભા રહેવાની ગતિ છે. અહીંયા જગતે જેને પાપી તરીકે સ્વીકાર્યો, અહંગામી તરીકે સ્વીકાર્યો, એક અસુર તરીકે સ્વીકાર્યો, એવા અસુરના પગ પાસે ઉભા રહેવાની સ્થિતિ છે. અસુરના જીવનમાં પણ સત્ય જીવી શકે અને ભગવાનના જીવનમાં પણ સત્ય જીવી શકે એવી આ દેશની સંસ્કૃતિ છે. પાપમાં પણ પુણ્ય જીવી શકે અને પુણ્યમાં પણ પાપ પ્રગટ થઈ શકે, કારણ કે જો વિજિલન્ટ ન હોઈએ તો પુણ્યમાં પણ પાપ પ્રગટ થઈ શકે, અને પાપી હોવા છતાં પણ નિષ્ઠાની એક ક્ષણ જીવનમાં પેદા થઈ જાય તો આયુષ્ય આપણું ઉજળું થઈ જાય અને પાપનું જીવન જીવનારને પણ પરમાત્મા સામે આવીને મળી જાય. ફરિયાદ નહીં કરવાની, પાપ તારું પરકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બૂડવા નહીં દઉં જાડેજા. અને જેસલની બેડલી બૂડી નહીં કચ્છની ખાડીમાં, એ સામે પાર ઉતરી ગઈ. અને અવધૂતે કેટલાની નાવડીને સામે પાર ઉતારી દીધી. લક્ષ્મણ પાછો ગયો, દઈને રાવણના પગ પાસે ઉભો રહ્યો. હા બરોબર, તું લક્ષ્મણ? તે કે તેમને ઓળખી ગયો? તે કે હા જરૂર, જે પોતાના સ્વસ્થાને ઉભો રહે તેને પોતાની પીછાણ આપવાની જરૂર પડતી નથી. આપણે આપણા સ્વસ્થાને ઉભા હોઈએ તો જગત આપણને આપોઆપ પીછાણી લે, એની પીછાણની જરૂર નથી. નરસિંહ મહેતા ક્યાં કાર્ડ લઈને ગયેલો કે હું નરસિંહ મહેતા? મીરાબાઈ કઈ જગ્યાએ કહેવા ગયેલી કે હું મેવાડની મહારાણી? પેલા વાઘડ ડાકુએ પણ એને ઓળખી કાઢી કે આ મેવાડની ચિત્તોડની રાણી છે. ક્યાં કહેવા ગયેલી? એને પરિચય આપવાની જરૂર નથી પડતી. આપણને પરિચય આપવાની જરૂર પડે. મિનિસ્ટરની કેબિનમાં જવું હોય તો પટાવાળાને કાર્ડ આપવો પડે કે તારો મિનિસ્ટર આગળનો કાર્ડ બી વાંચે ને એની પાછળ બી લખેલું છે તે બી વાંચે તો એ મને ઓળખી શકશે. અને કોઈ કાર્ડ આપવાની જરૂર નથી પડી. કેમ? શ્રી અરવિંદે એના માટે શબ્દ વાપરો સેલ્ફ એક્ઝિસ્ટન્ટ. આ ચેતના સ્વયં એક્ઝિસ્ટન્ટ છે, એ પોતે જ નિરપેક્ષ છે, એબ્સોલ્યુટ છે, એને કોઈ રિલેટિવિટીની સાપેક્ષતાની જરૂર નથી પડતી, એને કોઈના અવલંબનની જરૂર નથી પડતી. જે પ્રકૃતિ સ્વયં આત્માને સમર્પિત થઈ જાય, જે મન સ્વયં આત્માને સમર્પિત થઈ જાય, એ મનને વિચારવાની જરૂર પડતી નથી અને વિચારને બદલે વિઝનની પ્રાપ્તિ થાય છે, એ ભાગવત કૃપા છે. તારી મમ માયા દૂરત્યા જો યોગ માયા બની જાય તો એ યોગ માયા એ પરમાત્માની સાથે સંયુક્ત છે, જેના માધ્યમ દ્વારા પરમાત્મા સ્વયં પ્રગટ થાય છે. અને પરમાત્મા સ્વયં પ્રગટ થાય ત્યારે એને પ્રગટ થવાને માટે કોઈના આદેશની, કોઈના આધારની કે કોઈના અવલંબનની જરૂર પડતી નથી. એ ભાગવત ધર્મ છે અને ભાગવત ગતિ છે. સ્થિતિમાં મુકાવા થકી ઉપલબ્ધિ સાહજિક બની જાય છે, અવસ્થામાં મુકાવા થકી અનુભૂતિ એ પ્રસાદ બની જાય છે, અને અવસ્થામાં સ્થિર થયા થકી સામે ભગવાન આવીને આપણી પ્રતીક્ષા કરે છે. પુંડલિકને માટે પંઢરીનાથે આ પ્રતીક્ષા કરી છે. માતા પિતાની સેવા કરવાની સ્થિતિમાં મુકાયેલો પુંડરીક એ માતા પિતાની સેવા નથી કરતો, એ પંઢરીનાથની સેવા કરી રહ્યો છે. કારણ કે સેવા પામવાને માટે પંઢરીનાથ એના ઉમરા પર આવીને ઉભો રહ્યો. પંઢરીનાથના પંઢરપુરના મંદિરે પુંડરીકને તે સમયે જવાની જરૂર પડી નહીં. આ ભાગવત ગતિ તમારી સ્થિતિ છે તો ભાગવત ગતિ આપોઆપ પ્રગટ થાય છે. સ્થિતિ એ કારણ છે, કોષ છે, અને ભાગવત ગતિ એ પરિણામ છે. રાવણે કહ્યું કે લક્ષ્મણ, રામ જીતી ગયો, તું જીતી ગયો, વાસ્તવિકતામાં હું જીતી ગયો. કેમ? તારું તો રાજ જતું, તારી સોનાની લંકા બળીને ભસ્મીભૂત થઈ ગઈ ને તું કહે છે કે હું જીતી ગયો. કે હા, હું જીતી ગયો. સી રીતે? આ મારી રાજનીતિ છે. તારા રામે મને માર્યો, મને તો મોક્ષ મળી ગયો. આ ભગવાન છે મર્યાદા પુરુષોત્તમ, અને એના હાથે મૃત્યુ થયું, એ મારું નિર્માણ મૃત્યુ છે. ત્રણ જન્મથી હું પ્રતીક્ષા કરું છું એની, અને આ મૃત્યુ મને પ્રાપ્ત થયું, મને તો મોક્ષ મળી ગયો, પણ મેં મારા રાક્ષસોનો પણ મોક્ષ કરી દીધો. કહે દિવસે તપ કરવા જવાનો છે, કહે દિવસે આરાધના કરવાના હતા. અજ્ઞાન છે, તમસ છે, આસક્તિ છે, ક્યારે મુક્ત થવાના હતા? રામ મુક્ત કરે તો મુક્ત થાય. તારા રામે અહીંયા આવીને મુક્તિ આપવી પડી, એને અયોધ્યા જવાની જરૂર નહીં પડી. આ મારી રાજનીતિ છે. ભગવાન તારો સામેથી આવ્યો, મેં એને બોલાવ્યો નથી, મેં એની પ્રાર્થના કરી નથી. મેં તો મંદોદરીને સિક્કે કહ્યું કે રામ રામ તારો ભગવાન છે એમ નહીં બોલ, મારો દુશ્મન છે. પણ સમજ સાચી છે, અભિવ્યક્તિ માયાવી છે. જાણે છે હું શું બોલું છું એ પણ ખોટું છે, એ જાણે છે અને તે છતાં બોલે છે. આ રાજનીતિ, જાણી જોઈને ખોટું બોલવું એનું નામ રાજનીતિ, પણ જાણી જોઈને સત્ય બોલવું એ પણ એક રાજનીતિ છે. આપણે પેલી પહેલી વાત જાણીએ છીએ ને અનુભવીએ છીએ, અમલમાં પણ મૂકીએ છીએ, અને જેને ન આવડે બધા રાજનીતિમાંથી ફેલ. મોરારજી દેસાઈ ફેલ, ગાંધીજી ફેલ, અને આ બધા સફળ. ગુરુ તણો રાફડો ફાટ્યો એમ બાપજીએ ગાયું, અને આ રાજનીતિની અંદર આ રાજનીતિજ્ઞનો પણ રાફડો ફાટ્યો. કારણ કે કળિયુગની પ્રજા એ મમ માયા દુરત્યાની શિકાર છે. આપણી લાલચ, આપણી લાલસા છે, કંઈક મેળવી લેવાને માટે અડખાયા કૂતરાના મોણામાંથી જેમ લાળ પડે તેમ આપણા મોણામાંથી પણ લાળ પડે છે કે મને ભગવાન તો આપતા આપશે, પણ આ નેતા મને 100% આપી દેશે. રાજનીતિ, રાવણ કહે છે કે બેટા તને રાજનીતિને માટે રામે મારી પાસે મોકલો, પણ સાંભળ મારી રાજનીતિ કઈ છે. લડતા લડતા મેં મારી પ્રજાનો મોક્ષ કરાવ્યો, લડતા લડતા મેં મારો મોક્ષ કરાવ્યો, અને લડતા લડતા મારી પત્ની એવી મંદોદરી પણ સગી આંખે ભગવાન રામચંદ્રજીના દર્શન કરશે અને રામચંદ્રજીનો ચરણ સ્પર્શ કરશે એનો પણ મોક્ષ થઈ ગયો અને સતી બની ગઈ. અસુરની પત્ની હોવા છતાં તે સતી બની ગઈ. તારો હનુમાન આવીને મારી મંદોદરીના ચરણને સ્પર્શે, પણ બેટા રાજગાદીનો માલિક કોણ બનવાનો? રામ બનવાનો. આ રાજગાદીનો માલિક તું બનવાનો? રાવણની લંકાની ગાદીનો માલિક કોણ બનવાનો? તે કે મારો ભાઈ બનવાનો, મારા બાપનો બીજો દીકરો એ મારા રાજનો માલિક બનવાનો. આ મારી રાજનીતિ છે. અને રાવણની લંકાનો માલિક અવધ નરેશ નથી બનવાનો, રાવણની લંકાનો માલિક લંકામાં જન્મેલો મારો ભાઈ જ બનવાનો, મારા બાપનો જ વારસદાર તે આ લંકાનો રાજા બનવાનો. આ મારી રાજનીતિ છે. ક્યાં પરાજય થયો? રૂપાંતર થયું. રાવણની ગાદી એ વિભીષણને મળી, પાપની ગાદી એ પુણ્યશાળીને મળી, રાતની ગાદી એ પ્રકાશને પ્રાપ્ત થઈ, વિભીષણને મળી, પાપીની ગાદી એ ભક્તને પ્રાપ્ત થઈ, મારી પ્રજા સુખી થવાની. લક્ષ્મણના રૂવાટા ઉભા થઈ જાય છે અને આવીને કહે છે કે રાજનીતિ 100% હું શીખ્યો. અને એ રામચંદ્રજીની લક્ષ્મણે રાજ્યાભિષેક થયા પછી પણ સેવા કરી, સીતાજી ન સેવા કરી શીખા, ફરી પાછા એને વનવાસ ભોગવવો પડ્યો. આપણી પાસે સમય નથી કે આ બધાને, અનાશક્તિની આ સાધના છે, વનવાસીની સાધના છે, અવધૂતિની સાધના છે, રામ કૃષ્ણ રૂપે તે એમ કઈ લીલાઓ કઈ કેટલી કરી. આ અનાશક્ત યોગ છે. સુફી દર્શનની મેં આપણે વાત કરી હતી આ અવધૂતિ સાધના સમજાવવાને માટે. એ સુફી દર્શનમાં ગુરુ કહે છે કે બેટા તું ઉપર ચાલ, મારી સાથે ઉપર નહીં અવાય, ઉપર નહીં ચડાય, તું ચાલ તો ખરો, તારે મારે પગલે ચાલવા, તારે બીજું કઈ કરવાનું નહીં. બાપજીના અવધૂતિ આનંદના ભજનને કીર્તાલ લઈને આપણે બરોબર ગાઈએ અને એમ અહેસાસ પ્રાપ્ત કરી કે 2 કલાક ભજન કર્યું, શું વાત કરશો? તો કે દર ગુરુવારે. અને 2 કલાક ભજન કર્યા પછી એનો મર્મ જો પકડાય નહીં, આત્મતત્વ ચિંધ્યું નહીં, સાધના સર્વ જૂઠી. પણ જો એ પકડાઈ ગયું કોઈ પાવન ક્ષણે, તો વિપુલભાઈએ ગઈકાલે જે કીર્તન ગાયું અને નમાઝ પડી, એ હું માનું છું કે કોઈ મુસ્લિમ નમાઝ ન પડતો હશે એની મસ્જિદની અંદર, એના કરતા આ હોલમાં બેઠેલા બધાએ જે નમાઝ પડી અને અલ્લાહ તાલાએ કબૂલ કરી, અને અલ્લાહ તાલાએ કબૂલ કરી. બાપજીનો વાપરેલો અલ્લાહ શબ્દ એમણે સાકાર પ્રગટ કરી બતાવ્યો તમારી સમક્ષ. એના બાપે સાધના કરી છે અવધૂતજીની, એમના દાદાએ સાધના કરી છે અવધૂતજીની. એ અવધૂત એને સાધ્ય છે, એના શબ્દને સાધ્ય છે, માટે એ શબ્દ પ્રગટ થઈ ગયો. મસ્જિદમાં શું નમાઝ પડવાનો, મંદિરમાં શું પૂજા કરવાના? અરે તું જ્યાં બેઠો છે ત્યાં પૂજા કરનારો ભગવાન પુંડરીકની જેમ તારી સામે આવીને તારી પૂજાનો પોતાના હસ્તે સ્વીકાર કરી દે. એ પોતે સામે આવે ને સ્વીકાર કરે. તારે મારે પગલે ચાલવાનું, તું મારે પગલે ચાલ, બીજું કઈ કરવાનું. સમજાશે ન સમજાશે, પકડાશે ન પકડાશે, જીવાશે નહીં જીવાશે, કઈ નહીં, કોઈ શંકા કુશંકા લાવવાની નહીં. સંશય આત્મા વિનશ્યતિ નવે ભક્તો પ્રણશ્યતિ સંશય આત્મા વિનશ્યતિ. આ 2 સૂત્ર છે ગીતાજીના. એક ગતિ અવધૂતની ગતિ છે નવે ભક્તો પ્રણશ્યતિ, અને બીજી ગતિ એ માનવીની છે સંશય આત્મા વિનશ્યતિ. એક મનની ગતિ છે, બીજી આત્માની ગતિ છે. શંકાની ગતિ એ મનની ગતિ છે, ભક્તિની ગતિ એ આત્માની ગતિ છે. જરૂર આવીશ તમારી સાથે ઉપર. ગુરુ ઉપર જાય છે, શિષ્યની પાછળ પાછળના પગલા પગલે પગલે ચાલે છે. ઉપર ગયો છે 50 ડગલા ચડ્યો અને એને પાછું નીચે વળીને જોયું, સાધનાનો માર્ગ, તપશ્ચર્યાનો માર્ગ, ભક્તિનો માર્ગ એ પાછું વળીને જોવાનો માર્ગ નથી. એકલો જાણે, એકલો જાણે, એકલો જાણે રે, તારી જો હાથ સુણી કોઈ ના આવે તો એકલો જાણે. પાછું વળીને તે જ જુએ જેના મનમાં શંકા છે, જેના મનમાં શ્રદ્ધા છે, ક્યારે પાછું વળીને જોતો જ નથી. કમ વોટ મે, ભક્તિ ખાંડા કેરી ધાર, એ સીધો જ ઉપર જાય. પાછું વળીને જોયું અને પાછું વળીને જોયું એટલે એને ત્રણ પથ્થર દેખાયા. અરે ગુરુજી, આ ત્રણ પથ્થર પર બેસીને આપે મને ઉપનિષદ શીખવા, વેદ શીખવા, જ્ઞાન આપ્યું અને ત્રણ પથ્થરને લીધા વગર હું ઉપર આવું? એ પથ્થર લઈ લઉં તો કેમ? ત્રણે ત્રણ પથ્થર ગુરુદેવ લઈ લઉં કે કેમ? જગતગુરુ કૃષ્ણ કોઈ પ્રશ્નનો જવાબ નથી આપતો ગીતામાં, તેમ આ ગુરુ, સુફી ગુરુ પણ એના શિષ્યને જવાબ નથી આપતા કે તું લઈ લે કે ન લઈ લે, અર્જુન તું કર્મ કર કે ન કર, કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આપતા. યથે ઇચ્છસી તથા ગુરુ, તારી ઈચ્છા પ્રમાણે કર જે કરવું હોય. મન પવિત્ર થયું હશે તો સંકલ્પ પ્રગટ થશે, અને મન તારું અપવિત્ર હશે તો લાલસા પ્રગટ થશે. તારા મનની કઈ અવસ્થા છે તે તું જાણે, તારી ઈચ્છા પ્રમાણે કર. સાધન તને આપ્યું, કેમ વાપરવું એ તારે જાણવાનું. ચપ્પુ તારા હાથમાં છે, તું સર્જન પણ બની શકે અને ખૂની પણ બની શકે. માતાજીએ લખ્યું, કન્ટ્રીઝ કોન્ટિનેન્ટ એન્ડ મેન, ચોઇસ ઇઝ ઇમ્પરેટિવ, આઈધર ટ્રુથ ઓર એબિસ. દેશ, માનવ જાત, ભૂખંડો, પસંદગી અનિવાર્ય છે, સત્ય યા સર્વનાશ. તું ખૂની પણ બની શકે અને શ્રેષ્ઠ સર્જન પણ બની શકે, પસંદગી તારે કરવાની. શિષ્ય કહે કે ગુરુદેવ હું પથ્થર લઈ આવું. ભલે ગયો, ત્રણ પથ્થર ઉચકી લઈ પાછો ઉપર ચડે છે. 50 ડગલા ઓર ચડતા ત્રણ પથ્થરનું વજન 33 પથ્થર જેટલું થઈ ગયું. જેમ ઉપર જાઓ તેમ આસક્તિનું વજન વધે. અને ઉપર ઉઠે છે, અરે ગુરુદેવ શું ચમત્કાર થયો, તો 3 પથ્થર છે કે 33 છે, એકાદ છોડી દઉં તો કેમ? જેવી તારી ઈચ્છા. ગુરુ કહેતા નથી કે તું છોડ કે ન છોડ. એક પથ્થર છોડી દીધો, 2 પથ્થર લઈને ઉપર ચડ્યો, બીજા 25-30 ડગલા ચડતા 2 પથ્થરનું વજન ઓરિજિનલ 33 પથ્થર કરતા 3 ગણું થઈ ગયું. અરે ગુરુજી આ તો કેવો ચમત્કાર, કે 2 જ પથ્થર છે અને તેનું આટલું બધું વજન. સાધનામાં જેમ જેમ ઉપર જઈએ તેમ નાનામાં નાની વસ્તુનું પણ વજન વધી જાય. મહાવીર સ્વામીએ તીર્થંકર બનવાની દિશામાં ગતિ કરી, ત્યારે એનું છેલ્લું વસ્ત્ર હતું, એ છેલ્લું વસ્ત્ર પણ ઝાડની ડાળી પર ભેરવાઈ ગયું, કાંટામાં ભેરવાઈ ગયું ને તે પણ ખસી ગયું. એને પાછું વળીને જોયું ને કે મારું છેલ્લું વસ્ત્ર પણ ખસી ગયું. આ દિગંબરાની અવસ્થા. દિગંબર એટલે કપડા કાઢી નાખવા, એ દિગંબર અવસ્થા નહીં. મનમાંથી છેલ્લામાં છેલ્લા આસક્તિના તંતુને પણ સમાપ્ત કરી દેવો, તેનું નામ દિગંબરની અવસ્થા. અને માટે આપણે એ ધૂન બોલીએ છીએ કે અરે મન તું કોક ક્ષણે તો દિગંબર બની જા. દિગંબર બનવાથી શરીર દિગંબર બને, પણ મન દિગંબર બનતું નથી. મન તો દુનિયાભરની વાત પોતે ભેગી કરીને એનો ભંડાર બનાવી જાય છે, કુબેરના ભંડાર કરતા પણ 10 ગણો. એ દિગંબરની અવસ્થા નથી. આ દત્તની પ્રકૃતિનો પ્રારંભ છે, મનની પ્રકૃતિથી પ્રારંભ થાય છે. માઇન્ડ ઇઝ અ સ્ટાર્ટર. મનની પ્રકૃતિ દિગંબરની પ્રકૃતિ થાય ત્યારે શરીર અને પ્રાણની પ્રકૃતિ પણ દિગંબરની અવસ્થાને પામે, અને દિગંબરની અવસ્થાને પામે મન, પ્રાણ અને શરીરની અંદર તે જ તીર્થંકરના કેવલ જ્ઞાનને આત્મસાત કરે, અને તે જ નારેશ્વરના અવધૂતની આ અવધૂતિ સાધનાનો પ્રસાદ જીવતા જીવતા સંસારમાં પણ પામી શકે. આટલું જ કહું, તું પ્રયત્ન કરીજો. પેલો ઉપર ચડ્યો, ગુરુદેવ બીજો એક પથ્થર છોડી દો. ભલે, એટલે એને બીજો છોડી દીધો. એક લઈને ઓર ઉપર ચડે છે, 50 ડગલા ચડ્યો, અરે ગુરુદેવ આ તો 1 પથ્થરનું વજન અનેક ગણું વધી ગયું, શું કરવું હવે, આ છેલ્લો પથ્થર અને તે પણ મારે છોડી દેવાનો. ભલે, જેવી તારી ઈચ્છા. છેલ્લો પથ્થર છોડી દીધો, અને છેલ્લો પથ્થર છોડ્યા પછી ઓર 25 ડગલા ઉપર ચડ્યો અને પછી બેસી ગયો. અરે ગુરુદેવ, કાંઈ નથી, વજન કાંઈ નથી, અને તે છતાં એટલું બધું વજન લાગે છે કે હવે મારથી આ 3 ડગલા પણ ઉપર ચડી શકાતું નથી. ગુરુજી ટોચ પર પહોંચી ગયા અને શિષ્ય 3 સ્ટેપ નીચે રહીને ત્યાં બેસી ગયો. મેં તમને 3 સ્ટેપની વાત કરી છે. ગ્રીક દર્શનમાં ઓર્ફિયસ અને યુરિડિસમાં પણ આ 3 ડગલાની વાત છે. નચિકેતે પણ 3 રાત્રિના ઉજાગરા કર્યા એ આપણું કઠોપનિષદ સમજાવે છે. અને મહાભારતના રચયિતા પણ અર્જુનને 3 ડગલા દૂર ઉભા રહેવાને માટેનો આદેશ આપ્યો, એ પણ 3 ડગલાનું દર્શન છે. આ મમ માયા દુરત્યા અને દત્તાત્રેય ભગવાનની પ્રકૃતિનું સિંચન કરીને, સંવર્ધિત કરીને, આત્મસાત કરવાને માટેની 3 ડગલાની વૈજ્ઞાનિક યાત્રા છે. કાર્તિકેય અને ગણપતિએ હોડ લગાવી, રેસ લગાવી, વાર્તા તો આપણે જાણીએ જ છીએ. અને કાર્તિકેય યાત્રા કરવા ગયા 4 ધામની, અને ગણપતિજી ઉંદરને લઈને કાં યાત્રા કરવા જાય. અરે ભગવાન, ડોંગરેજી મહારાજ કહે કે મારું મન તો વડના પાંદડા જેવું છે, હું તને કેમ કેમ ધારણ કરું. અને ગણપતિને પણ એમ થયું હશે કે અરે ભગવાન, ત્યાં મને વાહન ઉંદરનું આપ્યું છે, ગરુડનું આપ્યું હોત તો જ હું યાત્રા કરતે 14 ભુવનની, ત્યાં મને ઉંદર આપ્યો અને તું પાછો મને યાત્રા કરવાનું કહે છે, શું યાત્રા કરવી, કઈ વાત. એણે શિવ પાર્વતીને બેસાડ્યા વચ્ચે અને એણે યાત્રા કરી દીધી ફરીને ઉંદર પર બેસીને. કાર્તિકે 14 ભુવનમાં ફરીને આવે તે પહેલા એણે શિવને પાર્વતીની યાત્રા પૂરી કરી દીધી. મનથી પણ આ સંસારની અંદર અવધૂતિ સાધનાને ચરિતાર્થ કરીને ભગવાન કૃષ્ણ બની શકાય છે એ રંગ અવધૂત બાપજીએ પોતાની માને પાસે બેસાડીને યાત્રા કરી. આટલું જ કરવું. સુપ્રીમ કોર્ટ બનાવી, એણે માની સેવા કરી, માનું રક્ષણ કર્યું, માની આરાધના કરી, માની તપશ્ચર્યા કરી, માની ભક્તિ કરી અને પોતાના પરિવાર પાસે પણ કરાવી અને આખા જગતને પરસ્પર દેવો ભવનો રંગ પરિવાર બનાવીને એક પણ સંતાન નહીં હોવા છતાં જગતમાં લાખો સંતાન એના પોતાના છે એવો પરિવાર મૂકીને બાપજીએ હરિદ્વારની અંદર પોતાની આ લીલાને ડેથ એટ વિલ તરીકે અમરત્વના આસ્વાદને જગતને આપવાને માટે સંકેલી. અને આજે એ જ સ્વરૂપે એ અનેકને દર્શન આપે છે. આ ઊંચામાં ઊંચી ઊંચાઈ, આ માનવ સાધ્ય ઊંચાઈ જેને શ્રી અરવિંદે એસેન્ટ કહ્યું. ગુરુજી હવે મારે શું કરવાનું, આ 3 ડગલા ચડાતા નથી. ત્યારે ગુરુએ પોતાનો હાથ લંબાવ્યો કે બેટા, હવે મારો હાથ પકડા વગર તું ઉપર આવી શકે નહીં. ગુરુની કૃપા વગર 3 ડગલા આ ઉપર ચડી શકાતા નથી. સત્વ રજસ અને તમસની પ્રકૃતિને પરમાત્મા જ્યારે આપણો હાથ પકડે તો જ એને ઓળંગી શકાય છે, એને પાર કરી શકાય છે. એને પાર કરીને ભગવાન દત્તાત્રેયની કૃપાના આપણે અધિકારી બની શકીએ છીએ. માટે રંગ અવધૂત બાપજીએ પણ વાસુદેવાનંદ સ્વામી મહારાજને પસંદ કર્યા. અને વાસુદેવાનંદ સ્વામી મહારાજને પસંદ કરતા શ્રીપાદ વલ્લભ સ્વામી મહારાજની કૃપા મળી, નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની કૃપા મળી, અને આ ત્રણે 3 ગુરુઓને પોતાની પ્રકૃતિનો પ્રસાદ આપનાર ભગવાન દત્તાત્રેયની પણ કૃપા મળી. અને એટલી કૃપા મળી કે રંગ અવધૂત બાપજીની માનવીય પ્રકૃતિ એ ભગવાન દત્તાત્રેયની ત્રિગુણાત્મક પ્રકૃતિ બદલે સચ્ચિદાનંદની પ્રકૃતિમાં રૂપાંતરણ પામી. આ વિજ્ઞાન છે, આ નિજાનંદ છે, આ ગતિ અને સ્થિતિનું વિજ્ઞાન છે, આ ગતિ અને સ્થિતિનો સરવાળો છે. પહેલો પથ્થર અજ્ઞાનનો પથ્થર છે, બીજો પથ્થર સહેજ સત્સંગ થઈ જાય, કોઈની કોઈ સાચું સારું શ્રેષ્ઠ વાંચન થઈ જાય તો અજ્ઞાન છૂટી જાય. બીજો પથ્થર છે મમત્વનો. જ્ઞાન સહેજ પ્રગટ થવા લાગે તો મમત્વ આપોઆપ ઘટવા લાગે, જીવન પરત્વેની આસક્તિ આપોઆપ સમાપ્ત થવા લાગે. ગાંધીજીએ સિમ્પ્લિસિટી સ્વીકારી કેમ, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. થિંકિંગ હાયર થાય તો જીવન સિમ્પલ થાય, થિંકિંગ હાયર થાય તો જીવનની આસક્તિઓ સમાપ્ત થવાને માટેની ગતિ પેદા થાય. મમત્વ પણ છૂટી જાય અને અજ્ઞાન પણ છૂટી જાય. જ્ઞાનનો પ્રકાશ એ અજ્ઞાનમાંથી આપણને મુક્ત કરે એટલું નહીં, આસક્તિમાંથી પણ મુક્ત કરે. એ મમત્વનો બીજો પથ્થર. અને ત્રીજો પથ્થર સૌથી દુષ્કર એ અહમનો પથ્થર. આઈ અંગ્રેજી ભાષામાં એ કેપિટલ છે. એ આઈનો છૂટવું બહુ અઘરું પડે. એ આઈ છેલ્લે છૂટે, અહમ છેલ્લે છૂટે. અને અહમ છૂટી ગયા પછી પણ ત્રણ ડગલા ઉપર ચડાતું નથી. કેમ? તે કે આસક્તિની, અહમની અને મમત્વની, અજ્ઞાનની આ બધી વિકૃતિઓની જે સ્મૃતિ છે એનું વજન એની મેટર કરતા વધારે છે. એની સ્મૃતિ રહી ગઈ તણે ત્રણ પથ્થરોની, એનું વજન એટલું બધું રહ્યું કે ત્રણ ડગલા ઉપર ન ચડી શક્યો ખાલી હોવા છતાં પણ. આટલી બધી અગિયારસ કરી, આટલા બધા ગુરુવાર કર્યા, આટલી બધી વાર કીર્તન કર્યું, શું થયું? તો કે મેં કીર્તન કર્યું છે એ વાત ક્યારેય પણ છૂટી નહીં, મેં આ કર્યું છે એ વાત ક્યારે પણ છૂટી નહીં. એ સ્મૃતિનું જે વજન છે એ સ્મૃતિનું વજન એ મેટરના વજન કરતા પણ અનેક ગણું છે. આ મમ માયા દુરત્યનું વિજ્ઞાન છે. અને એ દત્તાત્રયની પ્રકૃતિ ધારણ કર્યા પછી અજ્ઞાન છૂટવાનો, પથ્થર છૂટી જવાનો, મમત્વ છૂટી જવાનો, મારું તારું છૂટી જવાનો, રાગ દ્વેષ છૂટી જવાનો, મેં કર્યું એ અહમ છૂટી જવાનો, ક્યાંય તેને ક્ષોભ થતો નથી. એને બદલે એને આત્માની પ્રાપ્તિનો, ચૈતન્યની અનુભૂતિનો, ચૈતન્યના સાનિધ્યનો આનંદ થાય છે. અને એક નવા જીવનની સર્કિટ, નવા જીવનની ગતિ, જીવનને એક નવી ભાગવત ગતિ અને ભાગવત દિશાનો અનુભવ થાય છે. એ બાપજીએ દત્તાત્રયની પ્રકૃતિમાં આ એક ગરબાના માધ્યમ દ્વારા ગાયું છે. અને ગરબો એટલે દત્તાત્રયની પ્રકૃતિને આત્મસાત કર્યાનો, દત્તાત્રયનો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તરીકે એકીકરણનો ભાવ અનુભવવાનો, દત્તાત્રયની પ્રકૃતિ જીવનની પ્રકૃતિને ભગવાન દત્તાત્રયની પ્રકૃતિ અને ગતિ આપવાનો અહેસાસ, અનુભવ અને આનંદ બાપજી આ એક ગરબાની કૃતિમાં ગાયો છે. ગુજરાતની પ્રજા ગરબાની સંસ્કૃતિની પ્રજા છે. અને ગરબો એ માત્ર ગાવાનો, મનોરંજનનો કે નવરાત્રિની અંદર આનંદ માણવાનો પ્રયોગ નથી. ગરબો એ મન, પ્રાણ અને શરીરની પ્રકૃતિ, એ આત્માની ચારે દિશામાં ફરે. ગણપતિજીએ જેમ શિવ અને પાર્વતીની આરાધના કરી અને જે સર્કિટ નિર્માણ કર્યું એ જે ગતિ ભાગવત ગતિ છે, એ નવરાત્રિના દિવસની અંદર આપણે ગરબે ઘૂમીને એ ગતિને આત્મસાત કરીએ. મન, પ્રાણ અને શરીરની આપણી પ્રકૃતિ એ ચૈતન્યની આજુબાજુ ગરબે ઘૂમે ત્યારે જે સર્કિટ પેદા થાય અને પેલા યુક્લિડે માસ્ટર પેટર્ન કહી છે અને તે માસ્ટર પેટર્ન બાપજીની અંદર દત્તાત્રયની પ્રકૃતિ કૃતિમાં થઈ ત્યારે દત્ત પોતાની સામે છે. એ દત્તના દર્શન કરનાર બાપજી, દત્તને ધારણ કરનાર બાપજી, દત્તને જીવનાર બાપજી, એ દત્તની પ્રકૃતિનો આનંદ એ ગરબાની કૃતિ દ્વારા પ્રગટ કરે છે કે આજે નહીં તો કાલે આ અભ્યાસ કરતા કરતા કરતા, અભ્યાસ અને તું કૌંતેય, અભ્યાસ કરતા કરતા મારા પરિવારજનોને પણ આ આત્મીયતાની ભાગવત ગતિનો, ભગવાન દત્તાત્રયની પ્રકૃતિને ધારણ કરવાનો, એક ક્ષણને માટે પણ ધારણ કરવાનો આનંદ પ્રાપ્ત થઈ જશે. આપણે માટે બાપજી આ કૃતિ ગાય છે, આપણે માટે આ કૃતિ રજૂ કરી છે. ભાઈ વિપુલભાઈ આપણે ગાયને એનો પ્રસાદ આપશે.
पूरे तिलक लगाए पंढरपुर
પોતાના જ સ્વરૂપને, પોતાના આત્મ સ્વરૂપને એક પ્રશ્ન પૂછ્યો છે. નાસે પવન ગતે કેમ ખોળું, નાસે પવન ગતે, પવનની ગતિથી જે ભાગે છે, ને આપને ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર સમજાવ્યું અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી એ આવતીકાલની રિલેટિવિટી છે. મમ માયા દુરત્યાની પ્રકૃતિમાંથી માતાજી પોંડિચેરીના સમજાવે છે કે આવતીકાલે ડિવાઇન મેટર પ્રગટ થવાનું. ઇવોલ્યુશનના માધ્યમ દ્વારા ઇનર્ટ મેટરમાંથી હ્યુમન મેટર પેદા થઈ આ જીવ તો પંચમહાભૂતનો પિંડ પેદા થયો. દિવસે કામ કરે, રાત્રે સૂએ, રિમોટ કંટ્રોલ વગર ઉઠી જાય, દ્રષ્ટિ મળી જાય, અનુભવ પ્રાપ્ત થઈ જાય અને કોઈ પણ પ્રકારના કનેક્શન વગર એને એનર્જી પણ પ્રાપ્ત થતી રહે, એનો ઉછેર પણ થતો રહે, એનો ગ્રોથ પણ થતો રહે અને જીવનની અંદર અનુભૂતિઓનો સરવાળો થતો રહે. આ હ્યુમન મેટર, પણ એની ગતિ મર્યાદિત. હવે ત્રીજી મેટર પ્રગટ થવાની, ભગવાન દત્તાત્રેયની આ મેટર, ભગવાન દત્તાત્રેયની આ પ્રકૃતિ, ભગવાન દત્તાત્રેયનું આ ટાઈમ અને સ્પેસ થી ઉપરનું ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિત્વ, એ વ્યક્તિએ વ્યક્તિને આ ડિવાઇન મેટરની પ્રાપ્તિ થાય જે રંગ અવધૂત બાપજીને નારેશ્વરમાં થઈ. પણ તે છતાં એમણે એક પ્રશ્ન મૂક્યો છે આ ગરબામાં, આ નવી સર્કિટમાં, આવતીકાલના નવા સમાજમાં, આવતીકાલના જેને શ્રી અરવિંદે આધ્યાત્મિક સુપ્રામેન્ટલ સોસાયટી કહ્યું, એ સુપ્રામેન્ટલ સોસાયટીના જીવનને માટેનો એક પ્રશ્ન મૂક્યો કે હું તને ક્યાં શોધું. એક સમયે તું માહુરગઢમાં હોય, એક સમયે તું સહ્યાદ્રીમાં હોય, એક સમયે તું પંઢરપુરમાં હોય, એક સમયે તું ગિરનારમાં હોય, હું તને ક્યાં શોધવા. બિયોન્ડ સ્પેસની યાત્રા છે. એકો હમ બહુશ્યામાં નો સંકલ્પ કરનાર પરમાત્મા એ ચૌદે ચૌદ બ્રહ્માંડની અંદર પ્રગટ થયો. અને બાપજીએ ગઈકાલે ગાયું કે ચૌદ ભુવન મેરી, ચૌદ બ્રહ્માંડ મેરી જોડી મેં, આ ચૌદે ચૌદ બ્રહ્માંડ મારી જોડીમાં છે. ટાઈમ અને સ્પેસની સ્થિતિ જેને નડતી નથી, એવી ચેતનાનો વ્યાપ જેનો સર્વાંગી બની ચૂક્યો છે, એવી જે પ્રકૃતિ છે સચ્ચિદાનંદની પ્રકૃતિ છે. પણ આપણે માટે આ પ્રશ્ન પૂછ્યો, પવનની ગતિ એ અનંતની ગતિ છે અને પવનની ગતિને ધારણ કરનાર એ પ્રકૃતિનો સ્વામી, એ આપણે માટે એ પ્રકૃતિને કઈ રીતે પ્રાપ્ત કરવી તેનો પ્રશ્ન પૂછ્યો છે. મનની ગતિને સમાપ્ત કરીને આત્માની ગતિ સી રીતે પ્રાપ્ત કરવી. મનની મર્યાદિત ગતિ એ મેથેમેટિક્સની ગતિ છે, એક વત્તા એક બરાબર બે થાય, આપણે આટલી જ ગતિને જાણીએ છીએ. વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ, આ રિલેટિવિટી છે. સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ ઇઝ રિયાલિટી, બિંબ અને પ્રતિબિંબ એ જ અનુભવ. અરીસો શું કરે છે તે આપણે જાણતા નથી, આપણે તો આપણા પ્રતિબિંબને જોયું એટલે આપણે આપણને જોયાનો અહેસાસ માની દીધો. પણ અરીસો એ કયો ધર્મ બજાવ્યો, એ જો મલિન હોય તો આપણને આપણું સ્વરૂપ દેખાતું નથી, એ સ્વચ્છ હોય તો આપણને આપણું સ્વરૂપ યથાર્થ દેખાય છે. પ્રકૃતિ સ્વચ્છ થઈ જાય તો આપણને આપણા સ્વચ્છ સ્વરૂપના દર્શન થઈ જાય. પ્રતિબિંબ આપણું આપણને આપણા બિંબનો એના યથાર્થ સ્વરૂપે દર્શન કરાવે. આત્મવત સર્વ ભૂતેશુ. અને રમણ મહર્ષિ કહેતા કે હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, તે કે અહમ બ્રહ્માસ્મિ. પણ અહમ બ્રહ્માસ્મિ રમણ મહર્ષિ ત્યારે કહી શકે જ્યારે એની પ્રકૃતિ સ્વચ્છ થઈ ગયેલી છે. મમ માયા દુરત્યાની પ્રકૃતિ સ્વચ્છ થઈ જાય, નયા થકી નહીં, સ્નાન કર્યા થકી નહીં, પાંચ વખત નમાઝ પડ્યા થકી નહીં, નાયે ધોયે ક્યાં ભલા જો મન મેલ ન જાય, મીન સદા જલ મે રહે ધોયે બાસ ન જાય. એની ઉર્ધ્વગતિ નિર્માણ પામે, હોરિઝોન્ટલ મોબિલિટીને બદલે એને વર્ટિકલ મોબિલિટી પ્રાપ્ત થાય. કુંભારના હાથમાં પિંડ સમર્પિત થઈ જાય ત્યારે એને હોરિઝોન્ટલ મોબિલિટીના જીવનના ક્રમની વચ્ચે એને વર્ટિકલ મોબિલિટીની પ્રાપ્તિ થાય ત્યારે કાચી માટીનો પિંડ પાત્ર બની જાય. માનવ તરીકે જન્મેલી હ્યુમન મેટર એ ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિની ડિવાઇન મેટરને આયુષ્યના સમયની અંદર બિયોન્ડ ટાઈમ અને બિયોન્ડ સ્પેસ જઈને આત્મસાત કરી શકે એ બાપજીનો અનુભવ છે. આપણને નથી થતો, માટે બાપજીએ પ્રશ્ન પૂછ્યો કે આ સર્કિટ, આ ગતિ, આ વેલોસિટી, એમાંથી મુક્ત થઈને વર્ટિકલ મોબિલિટી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. એસેન્ટની ગતિ શ્રી અરવિંદ સમજાવે છે, હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડની આ ગતિ આપણે સી રીતે પ્રાપ્ત કરી શકીએ. માઇન્ડ હોવા છતાં પણ મન મન રહે અને તે છતાં પણ મનની કક્ષા બદલાય, મનનું હાયર માઇન્ડમાં, હાયર માઇન્ડનું ઇલ્યુમિન માઇન્ડમાં, ઇલ્યુમિન માઇન્ડનું ઇન્ટ્યુટિવ માઇન્ડમાં અને ઇન્ટ્યુટિવ માઇન્ડનું ઓવર માઇન્ડમાં ભગવાન દત્તાત્રેય અને ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં નિર્માણ પામી શકાય એવો રસ્તો બાપજીએ જીવી બતાવ્યો અને આપણે માટે ફોર્મ્યુલા મૂકીને એનો ઉકેલ પણ બતાવ્યો. આ પવનની ગતિ છે, એક ક્ષણમાં એ ગમે તે જગ્યાએ પહોંચી જાય, એક ક્ષણમાં એ ગમે તે જગ્યાએ બિયોન્ડ સ્પેસ પણ પહોંચી જાય. પ્રેસિડેન્ટ નિક્સને ચંદ્ર પર ગયેલા નીલ આર્મસ્ટ્રોંગની સાથે વાત કરી હશે, જે ક્ષણે તે ક્ષણે ટાઈમ થંભી ગયો હશે કે નહીં. ચંદ્રથી પૃથ્વી સુધી આવતા એ અવાજને એક સેકન્ડ, બે સેકન્ડ, ત્રણ સેકન્ડનો સમય લાગ્યો હશે. સૌથી મોટામાં મોટું ડિસ્ટન્સ આજ સુધી માનવના વિજ્ઞાને જે ચરિતાર્થ કર્યું એ ડિસ્ટન્સ છે ચંદ્રથી પૃથ્વીનું ડિસ્ટન્સ. પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું માનવના મને કે નીલ આર્મસ્ટ્રોંગની સાથે અમેરિકાના પ્રેસિડેન્ટે વાત કરીને તે દિવસ આપણે જોયો. બાપજી સમજાવે છે કે તું તારા ભગવાનની સાથે પણ વાત કરી શકે જો તું તારા આત્માના ઇન્સ્ટ્રુમેન્ટની એક સર્કિટ અને એ વેલોસિટી આપે તો. એ સર્કિટ અને એ વેલોસિટી આપણે આપણા આત્માના ઇન્સ્ટ્રુમેન્ટને આપવી જોઈએ. પરસ્પર દેવોભવની અનુભૂતિ આપણને અહીંયા જ થઈ શકે. ભગવાનને પણ આપણે પામી શકીએ, ભગવાનની સાથે વાત પણ કરી શકીએ. ટાઈમ અને સ્પેસની દત્તાત્રેય ભગવાને અનુભવેલી ને ગુરુ લીલામૃતમાં બાપજીએ ગાયેલી અવસ્થા આપણે પણ આપણા જીવનમાં નિર્માણ કરી શકીએ, જે બાપજીએ પોતાના જીવનમાં નિર્માણ કરીને એ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવી. આપણે શું કરવા, નાના બાળકો પોતાની સ્લેટને ચોખ્ખી કરે છે. હવે તો સ્લેટ રહી નથી એટલે એવો પ્રશ્ન પેદા થતો નથી, એટલે આપણે એડવાન્સ થઈ ગયા. પહેલા બાળકો સ્લેટ લઈને જતા ત્યારે સ્લેટને સાફ કરતા, સ્લેટની એક બાજુ પર સાફ કરે અને સ્લેટની બીજી બાજુને પણ સાફ કરે, કાળી સ્લેટ એને સાફ કરે. અને પેનના ટુકડાથી નાના બાળકો એક બાજુ પર પોપટનું પિંજરું દોરે અને બીજી બાજુ પર પોપટ દોરે. રિયાલિટી કઈ છે? થ્રી ડાયમેન્શનલ. જ્યાં પોપટ છે ત્યાં પિંજરું નથી ને જ્યાં પિંજરું છે ત્યાં પોપટ નથી. જે સાઈડ પર પિંજરું છે તે સાઈડ પર પોપટ નથી ને જે સાઈડ પર પોપટ છે તે સાઈડ પર પિંજરું નથી. મમ માયા દુરત્યા છે ત્યાં સચ્ચિદાનંદ નથી ને જ્યાં સચ્ચિદાનંદ છે ત્યાં મમ માયા દુરત્યા નથી. દત્તાત્રેય ગમે તે લીલા કરે અને કોઈ સંસાર સ્પર્શે નહીં. ભગવાન દત્તાત્રેય પોતાના ખોળામાં બેસીને કોઈ યુવતીને રમાડે તો તેમને એને કોઈ આસક્તિ સ્પર્શે નહીં અને આપણને લાગે કે બાપજી આવું લખ્યું ગુરુ લીલામૃતમાં, તે કે આવું જ લખ્યું. એટલા માટે લખ્યું કે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. જીવનનું ઝેર કાલિંદીના ધરામાંથી દૂર કરવાને માટે કાલિંદીના ને જમનાના ધરાના સ્વામીએ પણ કાળી નાગના માથા પર ઉભા રહેવું પડે. સંસારના કાળી નાગની ઉપર ઉભા રહીને સ્થિત પ્રજ્ઞસ ચકા ભાષાની અવસ્થાને જો પામી શકીએ તો મમ માયા દુરત્યાયની વચ્ચે મુકાયેલો આત્મા, હ્યુમન મેટરમાં મુકાયેલો આત્મા એ પ્રકૃતિનું રૂપાંતર કરીને એને સચ્ચિદાનંદની ભગવાન દત્તાત્રયની પ્રકૃતિ બનાવી શકે એનું નામ અવધૂતિ સાધના. સાફ કરવી પડે પ્રકૃતિને. સ્લેટની એક બાજુ પણ સાફ કરે ને બીજી બાજુ પણ સાફ કરે અને સાફ કર્યા પછી એના પર પોપટ અને પિંજરું દોરે. સ્લેટને સાફ કરનાર પિંજરાનો અને પોપટનો દોરનાર છે, સ્લેટને સાફ કરનાર સ્લેટને પોતાની આંગળી પર ટીંગાડનાર છે, અને સ્લેટનો જ સાફ કરનાર એકલો એકાજ એક મેવા દ્વિતીયમ એકોહમ બહુશ્યામ બને એ સ્લેટને સાફ કરનારો પણ બને, પિંજરાનો દોરનાર પણ બને, પોપટનો દોરનાર પણ બને, અને ઓર આગળ જતા એ પોતાની સ્લેટને પોતાની આંગળી પર લટકાવનાર પણ બને. અને સ્લેટ જ્યારે આંગળી પર લટકે બરોબર ત્યારે સ્થિર સ્લેટને આંગળી સ્થિર રાખે અને સ્લેટને ગતિ આપે. આંગળીની સ્થિતિનો નિર્માણ કરનાર સ્લેટને ગતિ આપનાર પણ તે એક જ એકોહમ બહુશ્યામ એકમેવા દ્વિતીયમ એ સ્લેટને ગતિ આપે, સ્લેટને ફેરવે, અને સ્લેટને ફેરવે આંગળીને સ્થિર રાખે. આંગળી નહીં ફરે, સ્લેટ ફરે, પ્રકૃતિ ફરે, આત્મા સ્થિર રહે. પ્રકૃતિ ગતિ કરે, આત્મા સ્થિર રહે. પ્રકૃતિ ગતિ કરે અને આત્મા સ્થિર રહે એ બંનેના સ્વામી સ્વરૂપે એ જ આત્મા પોતાની પ્રકૃતિની લીલાને પણ નિહાળે એ દત્તાત્રેય ભગવાન એ યુવાન સ્ત્રીને પણ પોતાના ખોળામાં બેસીને એની સાથે ખેલ ખેલે ત્યારે જોનારને વિકૃતિ દેખાય પણ જીવનારને આકૃતિનો અનુભવ કરાવે. અને જ્યાં સ્લેટ ફરે ગતિશીલ રીતે ફરે ત્યારે એ જોનાર સ્થિર બનીને અનાસક્ત બનીને સ્થિત પ્રજ્ઞ બનીને આ બધાનો કરનાર આ બધાનો જીવનાર એ સ્લેટની ઉપર દ્રષ્ટિ માનીને જુએ ત્યારે એને પોપટ પિંજરામાં દેખાય. આપણને તો આપણો પોપટ પિંજરામાં છે, દેખાતું નથી. આપણને આપણો પોપટ પિંજરામાં છે ક્યારેય દેખાતું નથી. આત્મતત્વ ચિંધ્યો નહીં, સાધના સર્વ જૂઠી એ પિંજરામાં જ છે. આ નિકેતનમાં છે, આયુષ્યના પિંજરામાં છે, ટાઈમ અને સ્પેસના પિંજરામાં છે. એ પોપટ આપણને દેખાય એવી જે આ ગતિ છે એને બાપજીએ પ્રતીકાત્મક રીતે પવન ગતિ કહી છે. કરનાર એકનો એક પણ અનેક પરિમાણોમાં એ પોતાને અભિવ્યક્ત કરે. સ્લેટને લૂછનાર પણ એ, સ્વચ્છ કરનાર પણ એ, દોરનાર પણ એ, સર્જન કરનાર પણ એ, સત્યમ શિવમ સુંદરમનું સર્જન કરનાર તેનો તેજ પિંજરાનું પણ એ સર્જન કરે અને પોપટનું પણ એ સર્જન કરે. મમય વાંસો જીવલોકે જીવભૂતો સનાતન. અર્જુન મારો જ અંશ એ જીવભૂત બનીને આ પૃથ્વી પર ધરાતલ પર મૃત્યુલોકમાં આવે છે પણ છે મારો અંશ, એ મારો જ અંશ છે. અને તેને તું સમર્પિત થતા હું તારો જ છું એમ કહીને એને સમર્પિત થતા મામે કમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે બ્યો મોક્ષ ઈષ્યામિ મા સુચ. હું તારી પ્રકૃતિને નિર્મળ પણ કરી આપીશ, હું તારી પ્રકૃતિને સમર્પણ કરી આપીશ, હું તારી પ્રકૃતિને પરબ્રહ્મની પ્રકૃતિ પણ બનાવી આપીશ, અને હું તારી પ્રકૃતિને જગતની અંદર ભગવાન દત્તાત્રેયના સ્વરૂપની પ્રકૃતિ એ પરા પ્રકૃતિમાં રૂપાંતર પણ કરી આપીશ. કારણ તને તારી અંદર રહેલા આ ચૈતન્યનો, આ સુપર કોન્શિયસનેસનો, આ સાયકિક કોન્શિયસનેસનો, આ આત્મતત્વનો, આ પરમાત્મા તત્વનો, આ પરમાત્માના પાર્ષદ એવા સેન્ટરનો અનુભવ થશે તો તારો સરકમફરન્સ એ માસ્ટર પેટર્ન બની જશે. સેન્ટરમાંથી સરકમફરન્સ પેદા થાય છે અને સેન્ટરમાંથી પેદા થયેલો સરકમફરન્સ આત્મતત્વમાંથી પેદા થયેલી આ દત્તાત્રેયની પ્રકૃતિ એ તારા જીવનને ટોટાલિટીનો અહેસાસ કરાવશે. તને વેલોસિટી અને વર્ટિકલ મોબિલિટી પ્રાપ્ત થશે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટીનો અનુભવ તને આ જ જન્મમાં ને આ જ જીવનમાં થશે. બહુ ગુહ્ય રીતે બાપજીએ અનુભવ ગાયો છે. ભાઈએ ગાશે અને ત્યાર પછી આપણે થોડો સમય ઇન્ટરવલ પાડીશું અને આજે થોડુંક 5 મિનિટ મોડું થાય તો ક્ષમા કરજો. અને ત્યાર પછી આપણી બીજી સેશનને માટે આપણે પાછા મળીશું, એમાં થોડો સમયનું એડજસ્ટમેન્ટ કરી દેજો. પણ ભાઈ ભજન ગાય એટલે આપણને આ બાપજીનું જે ગુહ્ય વિજ્ઞાન છે, ગતિનું વિજ્ઞાન છે, પવન ગતિ હું ક્યાં શોધું એનો જે માર્ગ છે એ પણ બાપજી બતાવે છે.
એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટ માં અભિનાશીજી સત્ય નિરંજન નિષ્ક્રિય નિર્મલ
Thank you. મહેરબાની કરીને જલ્દી જઈને જલ્દી પાછા આવી શકે.